नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसो श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीये नावधानेन कथयिष्ये शुभा कथाः वर्णिवेश रमणीयदर्शनं मन्दहासरुचिरार्णनामुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये
सद्गुरु निष्कुळानंद स्वामी मुक्षु ने मुक्तना संवाद में कल्याण निर्णय में जीवात्माओं ने भगवान पमाड़वानी इच्छा थी निडर थई सत्य घटना लखे जाए छे। अग्यार निर्णय नी कथा थई गई छे। आविए हवे बारमा निर्णयना प्रारंभमा। मुमुक्षु महामुक्तनी शुद्ध ने चोखी स्पष्ट समझाय एवी वात सांभळीने बहु राजी थई अने हर्षना उद्गार काढे छे।
मुमुक्षु काहे महामुक्तने संशय रह्यो नहि रति भार। मुमुक्षु काहे महामुक्तने संशय रह्यो नहि रति भार। हमे कयो ते मज छे एमा नथी फेर लगार। तमे कयो ते मज छे दुष्ट मरे दुख उपजे शुद्ध संत मरे सुख थाया। दुष्ट मरे दुख उपजे शुद्ध संत मरे सुख थाया। खरा खरो ए खोटू नथी तेने कूड़ू केम कहवाया। खरा खरो ए खोटू नथी
હર્ષમાં આવેલો મુમુક્ષુ અતિ આનંદથી કહે છે કે દુષ્ટ મળે તો દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળે તો સુખ થાય, સંત શુદ્ધ મળે તો સુખ થાય। અને આ વાત કહે છે ખરેખર સાચી છે, એમાં જરાય ખોટું નથી। એવાનો જો સંગ થયો હોય, આખી જિંદગીની મહેનત છેવટ પાણીમાં જાય। જગતમાં કહેવાય છે કે દળી દળીને ઢાંકણીમાં ઉઘરાયું એના જેવું થાય। માટે આ ગ્રંથ એ તો ખરેખર ભગવાનના ભક્તને માટે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આટા ટોપથી બંધાઈ ન જવાય એના માટે મહા ઉપયોગી ગ્રંથ છે। ખરેખર આ મુમુક્ષુને માટે આ ગ્રંથ છે। વળી આ મુમુક્ષુ એવું કહે છે,
વળી હરે હરે જન મળ્યા વિના કહ્યું કે દિન હોય કલ્યાણ। હરે હરે જન મળ્યા વિના કહ્યું કે દિન હોય કલ્યાણ। હરે હરે જન મળ્યા વિના કહ્યું કે દિન હોય કલ્યાણ। હરે હરે જન મળ્યા વિના કહ્યું કે દિન હોય કલ્યાણ। એ પણ સરવે સત્ય છે નકા નકી વાત નિર્વાણ
હે મહામુક્ત, તમે એવું કહ્યું કાં તો ભગવાન મળે અને કાં ભગવાનના જન મળે તો જ જીવાત્માને એના સંગથી મોક્ષ મળે છે. એ સિવાય કોઈ જગ્યાએ કલ્યાણ નથી. કલ્યાણ નિર્ણયનું રદગત અભિપ્રાયનું સૂત્ર આ છે, મળે હરિ કાં હરિજન તે દિવસે કલ્યાણ થાય. આટલું કલ્યાણ નિર્ણયનું રહસ્ય. આ જ સૂત્ર ઉપર સ્વામીએ આખો ગ્રંથ લખ્યો છે. આખાય ગ્રંથનો સિદ્ધાંત ભગવાન મળે કાં ભગવાનના સાધુ મળે તે દિવસે મોક્ષ થાય, એ પહેલા મોક્ષની વાત કોઈએ માનવી નહીં. બાકી ગમે તેવો આટાટોપ હોય, ગમે તેવી વાતો હોય, પણ એમાંથી કલ્યાણ ન થાય. વાતે કરીને તોડે બ્રહ્માંડ રે તોય ટળે નહીં જમ દંડ રે, આવું કહ્યું છે ભગવાનના ભક્તને. આટલી વાત વિચારી લેવી જોઈએ. ભગવાન મેળવવા અને સંત મેળવવા બેને મેળવવાનો પ્રયાસ એણે કર્યા કરવો. આ કથા નથી વ્યવહારનું પોષણ કરનારી, આ કથા નથી શારીરિક સુખને કાંઈ ટેકો દેનારી, આ કથા નથી આ લોકની રીતિ ભાતીને કાંઈ અનુસરનારી. આ કથા તો ચોખે ચોખ્ખો અક્ષરધામનો રસ્તો બતાવનારી છે, કે આ લોકની પરિસ્થિતિ અને ક્યાં કલ્યાણના ઉચ્ચ પાયાની આ વાત બેને આમ તો ભળે એવું નથી. આમ તો ઘણું ઘણું જુદું જુદું લાગે અને ન સમજતા હોય એને ઘણું ફીકું લાગે, એને એમ થાય કે આ બધું શું પણ આ વાતો આવે છે. ભગવાનના ચરિત્ર હોય તો હમણાં નાના મોટા ભાઈ ભાઈ બહેનો બાળક બધાને એટલો બધો આનંદ આવે ન પૂછો વાત, પણ આ તો કલ્યાણનો માર્ગ કે છે. ભગવત ચરિત્રમાં તો પામર મુક્ત મુમુક્ષુ વિષય ચારેય પ્રકારના જીવને આનંદ થાય, પણ આ કલ્યાણ નિર્ણયની કથામાં મારા માનવા મુજબ બે પ્રકારના જીવને સુખ આવે, એક મુક્તને ને બીજા મુમુક્ષુને. કારણ કે મુક્ત મુમુક્ષુના સંવાદમાં ગ્રંથનો જન્મ છે અને બાકીનાને એમ થાય કે શું હાલે છે, કેવી વાત લખી છે અને કયો ચોખ્ખો હરી મળે કાં હરિજન મળે એ વિના કેદી કલ્યાણ ન હોય. અને આ વાત કેટલી પાકી છે તો કે નક્કા નક્કી વાત નિર્વાણ, નક્કીનું નક્કી એકદમ ચોક્કસ ચોખ્ખું. માટે ભગવાનના ભક્ત ગાફલાયમાં ન રહે, આટલું જ નિષ્કુળાનંદ સ્વામીને કહેવું છે. આપણા ધન્ય ભાગ્ય છે આપણે નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ. સ્વામી તો ભલે અક્ષરધામમાં જઈને બેઠા, પણ આપણા માટે લખતા ગયા છે. આપણે એનું વાંચીએ છીએ એટલે સ્વામીનો જ સમાગમ કરીએ છીએ, અને નિષ્કુળાનંદ સ્વામી જ આપણને આપણા મોક્ષને માટે જાગૃત કરીને આ વાત કરે છે. બીજો તો કોણ આવી વાત ક્યાંથી કરે, બીજા કોઈ આવી વાત ક્યારેય કહી નથી, લખી નથી, કરી નથી. નિષ્કુળાનંદ સ્વામી આ વાત કરી છે. હવે મુમુક્ષુ એમ કહે છે કે મહારાજ, આપે કહ્યું કે ભગવાન મળે કાં ભગવાનના સંત મળે તો મોક્ષ થાય, એમાં મારે પૂછવું છે. ભગવાનને ભગવાનના સંત આપણને મળે એટલે કલ્યાણ થઈ જાય કે પછી કાંઈ કરવાનું રહ્યું? અને જો પછી તમે એવું કહેતા હો કે ભગવાન મળે ને ભગવાનના સાધુ મળે પછી ભગવાનની ને ભગવાનના સાધુની સેવા કરવી જોઈએ, તો હું એ પૂછું છું કેટલી સેવા કરવી જોઈએ? આટલી સેવા કરવાથી પછી કલ્યાણ થઈ જાય એનું કાંઈ માપ પ્રમાણ ખરું, એવું પૂછે છે.
પણ હરે હરે જાનની કરી જોઈએ કેટલી સેવા, પણ હરે હરે જાનની કરી જોઈએ કેટલી સેવા, જેણે કરે શ્રેય શિષ્યનું થાય એવો પૂછો છો ભેવા
સરસ પ્રશ્ન પૂછ્યો. પછી સેવા કેટલી કરીએ જોઈએ? કહો કે આટલી સેવા કરો એટલે તમારું કલ્યાણ થઈ જાય. માનો મળ્યા, ભગવાન મળી ગયા, સંત મળી ગયા, હવે પછી કાંઈ કરવાનું રહ્યું? કારણ કે આપે તો એક વાત એવી કર્યા કરી કે ભગવાન મળે અને સંત મળે એટલે મોક્ષ થયો. પણ ભગવાન મળ્યા અને સંત મળ્યા એટલે કલ્યાણ થયે જ યોગ, પછી કાંઈ કરવું કે ન કરવું પછી હોઈ જવું ગોદડે ઓઢી. ભગવાન મળી ગયા ને સંત મળી ગયા, હોઈ જાઓ આરામ કરો, કેમ છે, કલ્યાણ થઈ ગયું? એવો પ્રશ્ન પૂછે છે. હવે બહુ સરસ વાત કરે છે, જ્યારે ભગવાન મનુષ્યાકારે હોય અને મનુષ્ય તનમાં મહારાજ મળે ત્યારે શું કરવું જોઈએ?
પ્રભુ પ્રગટ મળે પોતે જ્યારે રે, ખોટ ખામી રહે નહીં ત્યારે રે. પ્રભુ પ્રગટ મળે પોતે જ્યારે રે, ખોટ ખામી રહે નહીં ત્યારે રે. હે જોગી જેના દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે. જેના દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે.
હે જેના દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે.
જેના દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે.
એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ના દર્શન મહા દુર્લભ છે, જેવા તેવા નહીં થતા નથી. મહા દુર્લભ એ પરમાત્માના દર્શન, એ ભગવાનનું મળવું છે. એને માટે કેટલાય માણસો કેટલાય પ્રકારની આરાધના કરે છે. મુમુક્ષુ ભગવાનના દર્શન બહુ દુર્લભ છે એવું વર્ણન કરે છે. અને પછી મુક્તને પૂછશે કે આવા દુર્લભ પ્રભુ મળ્યા પછી એને સેવવા કેવી રીતે? પહેલી બાબત તો એ સમજવાની, એ ભગવાન કેટલા દુર્લભ છે. આપણે માનીએ છીએ એમ કાંઈ ભગવાન આમ બજારે જતા હોય ને મળી જાય એવું કામ નથી. એ કાંઈ શાક બકાલું લેવા જવાનું કામ નથી. ભગવાન મેળવવા એ તો મહા કઠિન માર્ગ છે. એટલે તો એમ કહેવાય છે, ઘરીનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પણ આશ્ચર્યકારી વાત એ પણ છે કે બધાએ આમ આવી ગયા છે, ખબર પડી નહીં શા માટે આવ્યા એમ. સુરવીરના માર્ગમાં કાયરની તો ફોજ ભેગી થઈ ગઈ. ઘણી જગ્યાએ એવું દેખાય છે, કાયરની તો ફોજ ભેગી થઈ ગઈ. મનમાં જાણે છે કે આપણે સુખ માણીશું, પણ જ્યારે રણશિંગા ફૂંકાય ત્યારે કાયરને તો ધોતિયું પકડીને ભાગવું પડે, નહીતર પડ્યું રે અધ્વય છે. એ કેમ ન્યા જઈને સુખ માણે કો જોયું? ત્યાં તો સામે લડવું પડે. કામ ક્રોધ ને મોહ મદ માયા એની સાથે યુદ્ધે ચડીને ભગવાન મેળવવા ખરેખર મરણીઓ થાય એને પ્રભુ આવીને મળે છે. એમને ભગવાન કેમ મળે છે? ભગવાન કહે છે કે તારે એમના મારું દર્શન જોતું છે, મફતમાં હું મળી જઈશ, એમ મળતા નથી. આ મુમુક્ષુ કહે છે, સાંભળો.
જોગે જાતિ તાપસી સંન્યાસે, જોગે જાતિ પ્રભુ દર્શન ના પ્યાસે, સાહુ પ્રભુ દર્શન ના પ્યાસે,
સાહુ પ્રભુ દર્શન ના પ્યાસે.
તપસી આ બધાયના મનમાં પરમાત્માના દર્શનની રાત્રે દિવસ ઈચ્છા રહે છે. એટલા માટે તો જોગ સાધે છે, એટલા માટે તો જત પાળે છે, એટલા માટે તે તપ કરે છે, એટલા માટે તો એણે સંન્યાસ લીધો છે. બધોય છોડીને ઘોર જંગલમાં જઈને બેઠા છે. મનમાં એક આશા છે અમને ભગવાન મળે, અમને ભગવાન મળે, તોય એને ભગવાન મળતા નથી કે છે.
હરે હારા આજા આમરેશ,
હરે હારા આજા આમરેશ,
પ્રભુ મળવા ઈચ્છે અહોનિશા,
પ્રભુ મળવા ઈચ્છે
સદાયે શિષ્ય નામતા,
રહે છે સદાયે શિષ્ય નામતા,
રહે છે સદાય શિષ્ય નામતા,
રીતે જોગી જતી તપસી સંન્યાસી હરિહર અજ અમરેશ પ્રભુ મળવા ઈચ્છે અહોનિશ, આ બધાએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમની અહોનિશ મળવાની અંતરમાં ઈચ્છા રાખ્યા કરે છે. અને ભગવાન મળવા હારું થઈને જંગલમાં જાય ને આવી રીતે વરસાદની ધારામાં બેસીને તપ કરે, ગમે એટલો વરસાદ માથે પડે પણ હલે નહીં, કેમ જે અમથા ભગવાન થોડા મળે, કઈક તપ તો કરવું જોઈએ ને. પંચાંગની ઉનાળામાં તાપવી જોઈએ, ચોમાસામાં વરસાદની ધારા સહન કરવી જોઈએ, અને પછી શિયાળામાં ગળા બુડ પાણીમાં બેસવું જોઈએ. કારણ કે ભગવાનના દર્શન બહુ દુર્લભ છે, અમથા તો થતા નથી. એટલે આ જોગાનું જો ઘરી ઈચ્છાથી તપ થાય એવું છે, વાંધા જેવું નથી. પછી જોઈએ ન સહન થાય તો કઈ કરશું. ભગવાનને મળવા માટે કેટલું બધું આ બધા મોટા મોટા તપ કરે છે, તોય પણ પ્રગટ પ્રભુ મળતા નથી. સદાય એને માટે શિષ નામતા રહે છે, હરિગુણ ગાતા રહે છે. મમોક્ષો કહે છે,
એછે દૂર ઘટા,
દુર્લભ કોઈને ન મળે એવા મહારાજ પ્રગટ મળી ગયા. હવે આ શિષ્યને જે શંકા છે એ રજૂ કરે છે, પ્રભુ પ્રગટ મળ્યા હવે શું કરવું કે છે. બહુ સરસ પ્રશ્ન છે. ઘણી વખત એવું થાય છે માણસના મનમાં, અમુક વારે એવી ઈચ્છા થાય છે કે મને ભગવાન મળે તો સારું, ભક્તો ખાસ ધ્યાન દે, ભલે થોડુંક ટાઢું લાગે. ઘણી વખત મુમુક્ષુ મનમાં એવી ઈચ્છા કરે છે કે મને ભગવાન મળે, ભગવાન મળે એવી ઈચ્છા થાય, કાં તો એવી ઈચ્છા થાય કે મને ભગવાનની સાથે વાતો કરતા હોય, ભગવાનને મળેલા હોય એવા મને સાધુ મળે તો બહુ કામ થઈ જાય. એક ભાઈ મને મળેલા, એણે મને ચોખ્ખું કહ્યું, મને કે સ્વામી ભગવાન તો અત્યારે પૃથ્વી પર હોય ન હોય પણ એવું તમને કાંઈ ખ્યાલમાં ખરું, મેં શું ભગવાનને મળેલા સાધુ હોય એવું તમે કઈ જાણેલું? ભગવાનને અરે વાતો કરતા હોય અને કઈ પૂછવું હોય તો ભગવાનને પૂછી લે એવા તમે સાધુ કઈ ભાળ્યા? મેં કહ્યું એવા સાધુ હોય તો ખરા, તારે મને કે તો મને બતાવશો. મેં કહ્યું તમને બતાવીને કામ શું છે તમારે? કદાચ માનો કે તમને બતાવ્યા કે આ સાધુ ભગવાનને મળેલા છે, ભગવાન અરે વાતો કરે છે, તો પછી તમે શું કરશો? ત્યારે મને કે બસ કઈક પૂછી લેવાય ને કે ક્યાં ધંધો નાખી પૈસા મળે. હવે આવાને પ્રગટ ભગવાન મળે કે મહા મોટા સંત મળે, આવડો આ ભગવાનના ધામમાં જાય ખરો, એનો આશય એ ક્યાં છે? એટલે ઘણા તો આવી આશા રાખીને બેઠા હોય છે કે ભગવાન મળી જાય ને તો આપણે કંઈક માગી લઈએ હારી પેઠે એમ, અને કાં તો એવા સાધુ મળી જાય ને તો આ લોકનું હાજુ કરી લઈએ એમ. પરલોકમાં એની દ્રષ્ટિ પહોંચી નથી, પરલોકમાં એની નજરે નથી, અને બિચારાને ખબર નથી ત્યાંની વાતની, એને કાંઈ ગતા ગમે નથી. એટલે ઘણા તો એટલા માટે પ્રગટ પ્રભુને મળતા હોય છે. પણ આ શિષ્ય તો એવું કહે છે મુક્તને કે આત્યંતિક મોક્ષ જોતો છે, માટે માનો કે પ્રભુ મળ્યા.
પછે પ્રભુને કરવા પ્રસન્ન, કરે જે જ્ઞાસો જાના, શું કરે જે જ્ઞાસો જાના, શું કરે જે જ્ઞાસો જાના,
કેમ રાજી થાય? માનો ભગવાન મળી ગયા, કૃપા કરીને પ્રભુએ દર્શન દીધા, આપણી સામે આવીને ઉભા રહ્યા, હવે પ્રભુને કેમ રાજી કરવા? અને આ પ્રશ્ન બહુ મુદ્દાનો છે. કારણ ભગવાન કેમ આપણા ઉપર રાજી થાય એ જો આપણે ન જાણ્યું હોય તો મળેલા ભગવાન પણ આપણા ઉપર રીસ કરીને આપણાથી દૂર જતા રહે. ભગવાનને આપણા ઉપર રીસ થાય, ધોખો થાય કે અરે રે આવો હું આને મળ્યો અને આને કાંઈ માત્ય મહિમા છે નહીં, પરમાત્માને પણ મનમાં સંકોચ થાય. ભગવાનને રાજી કરવાની કળા હે પણ મુમુક્ષુએ ભગવદ્ ભક્ત પાસેથી, સંત પાસેથી શીખી લેવી જોઈએ કે ભગવાનને આ બહુ ગમે, ભગવાનને આ બહુ ગમે. આમ કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય, આમ કરીએ તો ભગવાન કુરાજી થાય, એ બધી કળા ભગવાનના સાધુ પાસેથી, ભગવાનના ભક્તે શીખી લેવી જોઈએ. એક બાબત તો ચોખ્ખી કે ભગવાનની પાસે જે માણસ ભગવાન સિવાયની ઈચ્છાની અભિલાષા રાખે છે એના ઉપર ભગવાનને હેત થતું નથી. આટલું ખાસ દરેક ભક્તો ધ્યાનમાં લે. કલ્યાણ નિર્ણયની કથા છે એટલે કલ્યાણની જ કથા કરવાની છે, બીજી એકય કથા આમાં આવવા દેવાની નથી. પ્રથમથી નિર્ણય કરેલો છે મેં, બીજી કોઈ વાત જ આવવા દેવાની નહીં, કલ્યાણની જ વાત. ભગવાન સિવાય બીજા પદાર્થની ઈચ્છા એ ભગવાનને ગમતી વાત નથી. જો કલ્યાણ જ જોતું હોય તો તો ભગવાનની મૂર્તિ એ કલ્યાણ છે. કલ્યાણ મૂર્તિ સ ભગવાન એમ સત્સંગી જીવનમાં લખ્યું છે. ભગવાન છે એ કલ્યાણનું સ્વરૂપ છે, અને ભગવાન મળે એ કલ્યાણ છે, અને ભગવાન મળ્યા પછી બસ એ કલ્યાણને જતન કરીને જાળવી રાખવું, એને ક્યાંય ન જવા દેવું, આટલું અવશ્ય કરવાનું રહ્યું છે. પણ એ ભગવાન મળ્યા પછી ભગવાનની સામે દ્રષ્ટિ ન રહે, અને ભગવાન પાસેથી કાંઈક બીજું લેવાની દ્રષ્ટિ થાય, બીજા પદાર્થ સામે દ્રષ્ટિ જાય, અને ભગવાનને તો વાયા બનાવી દે, વાયામાં સમજણ પડે ને, તો ભગવાનને રેસ ચડે. આપણે કાંઈક જવું હોય તો વાયા થાય, માનો કે અહીંથી તમે જશો તો બધાને ગઢડા વાયા થાય, ગઢડા જાય બસ બદલવી પડશે, ગમે તે કરીને ગઢડા વાયા. પણ દરેકને ગઢડે તો જવું પડે, એ બાજુના એરિયાવાળાને. હવે ગઢડે તમે જાઓ, ગઢડા તો લેવું જ પડે છે, પણ મેળવવાનું સ્થાન ગઢડા નથી, તો એ તો ક્યાં થઈને જવું, તારે જવું છે બીજે, પણ ત્યાંથી જ જવાય છે, માટે સમજાય છે ને, એટલે ત્યાં જવું પડે છે. એમ ઘણાને ભગવાન વાયા છે, સમજાય. હા, એને જોતું હોય બીજું, પણ ત્યાં થઈને જ મળે એમ છે, બીજેથી મળે એમ નથી, માટે ભગવાન પાસે આવે. બાકી ભગવાનને એને લાઈન ચોખ્ખી કરી દે એટલે ભગવાનને એમ કે જય નારાયણ આવજો, પછી ત્યાંથી રવાના થાય. માટે એવાની ઉપર ભગવાનને રીસ ચડે છે. ભગવાનને રીસ ચડે છે એનું કારણ એ છે, ભગવાન સમજે છે કે એણે જે પદાર્થ માટે મને છોડ્યો છે એ પદાર્થ એને એક દિવસ છોડીને જાતું રહેવાનું છે, એની સાથે રહેવાનું નથી. ભલે એણે એ પદાર્થને માટે મને છોડ્યો છે, એ જે શરીરને માટે સુખ ઈચ્છી રહ્યો છે એ શરીર એ નથી ને એ શરીર એનું એ નથી. જીવને તો અજ્ઞાન છે, જીવ તો એમ માને છે કે આ શરીર હું છું, ફલાણા મારા બાપ છે, ફલાણી મારી માં છે, પણ આત્માને કોઈ માં નહીં, એને કોઈ બાપ નથી, એને કોઈ ગામ નથી, એ તો ચૈતન્ય વસ્તુ છે, ભગવાનનો અંશ કહેવાય છે. સદાય એનામાં ભગવાન વાસ કરીને રહ્યા છે, ભગવદ્ ગુણે યુક્ત છે, ચૈતન્ય છે, એ આત્મા છે, વિકાર રહિત છે, અનાદિ છે, તેજસ્વી છે, સુખમય છે, સચ્ચિદાનંદ છે. એ આત્મા પરમાત્માને જો પામે તો સુખીઓ થાય, એવીને સુખીઓ થાય એવો નથી. તેમ છતાંય પરમાત્માને વાયા કરીને આગળ વ્યો જાય, ભગવાન થઈ જાય વાયા અને પકડી લે આવડવા માયા, પછી હવે એને સુખ કેમ થાય કહો જોઈ. કારણ કે માયા તો એને મેલી દેવાની છે, પ્રભુ તો એને પકડી રાખવાના છે. માયા મેલી દેશે ત્યારે આને દુઃખ થશે, અને આ વાતનો તો લગભગ બધાને અનુભવ હોય છે. માયા મેલી દે ને ત્યારે દુઃખ થાય, પકડી રાખે ત્યાં સુધી તો વાંધો નહીં, મેલી દે ને ત્યારે બહુ વર્તો થાય, ખરેખર બધાને એમ થાય. માયા હવને હારી લાગે છે, પણ ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહેતા કે એક પટલાણી દાંતડે કરીને ગોળ ભાંગતા, તે ગોળની ભેલીમાં દાંતડાની સાંજ ખૂંતાડી દીધી ને પછી મળ્યું તે સાંજ ભાંગી ગઈ, પછી ઉકડે નાખ્યા ભાઈ દાંતડીની સાંચ, પણ ત્યાં કૂતરું આવી અને ગોળવાળી દાંતડી ગળી ગયું, ગળી લાગી એટલે ગળી ગયું, પછી પેટમાં ગયા, પછી આંતરડા કાપ્યા, પછી હોય બાપા કરીને રડ્યું છે એ કૂતર્યું. એ તો ગુણાતીતાનંદ સ્વામી જાણે, આપણને તો ખબર નથી, પણ એણે એમ કહ્યું કે માયા ગળહટી લાગે છે, હવ એને ચાટે છે અને હરખી વાગોળીને હૃદયમાં ઉતારે છે, પણ પેઠમાં જઈને આથડા કાપવાની છે. એ હારી નથી, કોઈને એને સુખ આપ્યું નથી, કઠણાઈ છે. એ ગરીબ ભગત બાબાને મેં વાત કરી, મેં કીધું તમે આટલું બધું આ કરો છો, તમને કંટાળો છૂટતો નથી? મેં પ્રશ્ન કર્યો ખાલી, મેં કીધું એ વરસાદના સાંટાના તડકાના શિયાળાના ટાઢના ખેતરમાં આખો દાડો વહેલા જઈને મોડી રાત સુધી કામ કરો, તમને કોઈ દિવસ એમ થતું નથી કે આ બધું કૂટણું ને ધમાલ ને માથાકૂટ ને આ બધી ક્યાં સુધી મારે આમનામ કરવાનું રહેશે? એ બાભાએ મને એના અનુભવની વાત કરી, એની 80 વર્ષે હો, મને કે સ્વામી આમાં તમને ખબર ન પડે, તમે સાધુ કહેવાઓ, કઈ વાત તો કરો. ત્યારે કે છે સ્વામી, અમે ગમે એવા થાકી ગયા હોય, ગમે એવા કંટાળી ગયા હોય, ખેતરમાં બળી જાય, બે ત્રણ શિંગડા મારી લીધા હોય, આડોશી પાડોશી વાળા શેઠાશીમાં ઝઘડો થયો હોય, ભરવાડે બે ત્રણ લાકડી આંટી દીધી હોય, પણ ઘરે આવીને જમવા બેસીને અમારા ઘરના મીઠું મીઠું બોલીને એમ કે આ તો થાકી ગયા છે, લો રોટલી ઉપર ઘી સોપડી દઉં, એટલા શબ્દ કહેને સ્વામી બધો ઠાક ગાયબ, કંટાળો ખતમ. બસ પછી કાંઈ ઊભો ન રહે, અમારે નિત નવો આનંદ, આ અમારે લાભ છે, લ્યો કેસ. એણે આવી વાત કરેલી, હવે હોય એમ ખરું તમે જાણો. વિચાર કરો, સંતો તો એમ કહે છે કે શેરડીમાં ઈયળ પડી અને રૂડું રૂપાળું કુટુંબ થયું છે, એક ઈયળો ને એક ઈયળ, નાના નાના છૈયા છોકરા લેર કરે છે ને શેરડીનો રહ પીવે છે, સમજાય છે, સંસારનો રહ પીવે છે અને હરે ફરે મજા કરે છે, પણ એક દિવસે સિંહોડામ જવાનું છે, તેથી એક હામટો બધો રહ નીકળી જવાનો છે. કારણ આ જીવ છે ને મહેમાન ગતિ આવેલો છે, અહીંયા એનું આ સ્થાન નથી. વહેલા મોડા એક દિવસ બધાને અહીંથી જવાનું છે. આપણે કોઈ અહીંના સ્થાયી નથી, કોઈ અહીંના સ્થાયી નથી. આપણે માની લીધું છે કે આપણે અહીં રહેશું, આમ સુખ ભોગવશું, આમ કરશું તેમ કરશું, બધાએ માની લીધું. છોકરો કુમારો હોય ને એ ગાઢ સંકલ્પ કર્યા કરતો, એ હું પછી આમ પરણીશ ને આવી કન્યા પછી પરણવી છે ને, એને એવા સંકલ્પ હોય. પછી લગ્ન થઈ જાય, થોડાક છોકરા થાય, પછી એવો વિચાર કરે મારા છોકરાને આ એટલા ભણાવવા છે ને, આવી નોકરી અપાવી છે ને, આવો ધંધો કરવો છે ને, પછી એમ ઘાટ થાય. મરતા સુધી માયાના ઘાટ મેલાતા નથી, એને ખબર નથી કે આપણે અહીંથી જવું છે, અહીં રહેવાની વાત ખોટી છે, આ બધી હું ધમાલ કરીએ છીએ. પૂછો મહાસંતોને, એણે તો ચોખ્ખા શબ્દમાં કીધું છે કે હરિગુણ ગાય લેજો, બાજરો ભેળો કરીને પ્રભુ ભજી લો, આવું લખ્યું છે. લો એ જાજુ ડાપણ ડોળવા જતા નહીં, કાંઈક ભરાઈ પડશો, ધામમાં જવાનું રહે પડ્યું ને, કોઈ ગામમાં ડોબાનો અવતાર આવશે, લોકો ડેરો બાંધશે, બે ભાંઠા નાખશે ને, આખો દિવસ સીમમાં કાઢશે, સર્વા ધણ ભેગું, બીજા ડોબા માથા મારશે, દુઃખનો પાર નહીં, માટે પ્રભુ ભજન કરી હરિ પાસે પહોંચી જાઓ. કેટલું કાંઈ રહેવાના છીએ કહો. હવે આ ઉપલા માળ જેને ધોળા થઈ ગયા, સાપરા તપકાય છે સુવર્ણ ચાંદી જેવા, એને તો હવે માળા સિવાય કાંઈ શાળા કરાય નહીં. લ્યો હા તમને કહ્યું, એને માળા જ લેવાય હવે, કારણ કે બધું કરી વળ્યા, હવે હું પછી બહુ ફન કરે હરિભજન બીજી વાત જ નહીં, ઘરે બહુ બોલવું નહીં. હું તો ઘણી વાર કથામાં કહું, તાણે કટાણે જે કાંઈ નીરે એ ખાઈ લેવું, બોલવું નહીં, કારણ કે બોલ્યામાં બહુ માલ નહીં. લોકો કહે છે ન બોલ્યા નવું ગુણ, એવી કહેવત છે, કારણ કે હવે રહ્યા એટલું રહેવાનું નથી, થોડુંક રહેવાનું છે, નકામું આપણે દુઃખી થવાય એવી ભાષા બોલી નહીં. હું કામ છે શાંતિથી ઘરમાં એક બાજુ બેસી અને પ્રભુ ભજી લેવા. અને આ કાઠિયાવાડમાં તો આ જૂના ઘર ગામમાં હોય એની તો વાત ખબર નથી, પણ પ્લોટમાં ઘર બનાવે ને ત્યારે ત્યાં ડેલો મૂકે, ડેલાની પડખે બે ઘર કરે અને ડેલાની પડખે એક બાજુ ભાભા ઓફિસ હોય. મેં ઘણી જગ્યાએ એવું જોયું, એ પડખે એક રૂમ કરે, એ રૂમમાં ભાભા ખાટલો નાખીને હુવે, તો પૂછીએ કે આ શું, તો કે આ ભાભા ઓફિસ, અહીંયા ભાભાને બેસવાનું. હું કહું કે અહીંયા ભાભા બેસીને શું કરે, તો કે કૂતર્યું ઢોર ઢાખર અંદર ઘરે નહીં, એ બાપા હવે નોકરી કરે. આજ દિવસ સુધી બાપા ઘરપાળ હતા અને હવે બાપા દ્વારપાળ થયા છે, અહીંયા બેહી રહેવાના, કાંઈ અંદર બીજું ત્રીજું ગરવા દેવા નહીં. બહુ કરી મેં કહ્યું, જો ભજન કરવું હોય તો આ બાપાને અત્યારે ખરેખરું સાનુકૂળ છે, બધી કોઈથી બાણા બેન કરીને માલ પર માળા લઈને બેહી જવું, મુવા કૂતરા ગરી જાય તો આપણે હું ભજન કરવું. અજે ઘડી ખી જાય તપેલા તગારા પસાડે ઘરમાં રહ્યા રહ્યા ચાલ્યા પસાડે, પણ બાબાને માળા મેળવી નહીં, જે કેવું એ કે, નગર તકલીફ શું થાય. નાનું છોકરું બાબા ઓફિસમાં ઘોડિયામાં નાખી જાય ને બાબાને એમ કે લ્યો દોરી તાણો, પછી બાબા બેઠા બેઠા હિંસકાવે, અને જો ન હિંસકાવે તો બપોરે થાળીમાં હરખું ન આવે, એટલે હરખું આવે એટલે હિંસકાવે, એટલે આવું બધું કરવું પડે છે. માટે પ્રભુ ભજી અને પ્રભુ પાસે જવાય એમ હોવને મંડી પડવું ભગવાનના ભક્ત પરમાત્માને પ્રસન્ન કરવા વિચાર કરે ભગવાનને એના માથે રીસ ચડે છે શા માટે હું એ કહું છું કે ભગવાનને એમ થાય છે કે જે સત્ય વસ્તુ છે એને પડી મેલી અસત્ય વસ્તુમાં પ્રીતિ કરીને ત્યાં ચાલ્યો જાય છે જેને માટે એ બધું માની રહ્યો છે અને એમ માને છે કે અમારે કાયમ રહેશે એનું રહેવાનું નથી એ પોતે રહેવાનો નથી દેવાનંદ સ્વામીએ એના એક પદમાં કહ્યું
પરદેશે આ પ્રાણી પરણ લો રહી રહી કેટલું કરે છે જે પરદેશિયા પ્રાણી પરણ લો રહી રહી કેટલું કરે છે જે ચાલુ ચાલુ એમ નિત્ય ચિંતવે છે ચાલુ 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 એમ નિત્ય ચિંતવે છે ચાલુ ચાલુ એમ નિત્ય ચિંતવે છે ચાલે અચાનક દેશે જે ચાલે અચાનક દેશે જે ચાલે અચાનક દેશે જે ચાલે અચાનક દેશે જે પરદેશે છે આ પ્રાણી પરણ લો રહી રહી કેટલું કરે છે જે પરદેશિયા પ્રાણી પરણ લો રહી રહી કેટલું કરે છે જે રહી રહી કેટલું કરે છે જે રહી રહી કેટલું કરે છે જે
કેટલું કરે છે કે છે એક દી તો એને જવું પડશે માટે નથી પોતાને રહેવાનું નથી પોતાને મળ્યું તે રહેવાનું તોય પણ એ માયિક પદાર્થને ઈચ્છે છે ભગવાનને ઈચ્છતો નથી માટે ભગવાન શ્રીહરિને એના ઉપર રીસ ચડે છે આ મુમુક્ષુ એટલે પૂછે છે તમે વાત કરો ભગવાન મળે પછી એમની પાસે શું માગવું એમને કેવી રીતે સેવા કરવા કેવી રીતે એમને રાજી કરવા આ બધી વાત સરખી સમજાવો કૃપા કરીને કહો પ્રભુ મળ્યા પછી પ્રભુને રાજી કેમ કરવા આવી રીતનો પ્રશ્ન પૂછ્યો છે અને હવે વિગતવાર એ પ્રશ્નને પૂછી વિસ્તાર કરે છે
કેવી કરે પ્રભુજીની ભક્તિ રે જેણે કરીને પામે મુક્તિ રે કેવી કરે પ્રભુજીની ભક્તિ રે જેણે કરીને પામે મુક્તિ રે હે કેવું માને હરિનું વચન રે કેવું રાખે સદા શુદ્ધ મન રે સદા શુદ્ધ મન રે કેવો રાખે સદા શુદ્ધ મન રે હે કેવી શ્રદ્ધા હોય સેવા માય રે સેવા વિના ન ગમે બીજું કાય રે કેવી શ્રદ્ધા હોય સેવા માય રે સેવા વિના ન ગમે બીજું કાય રે હે કેવું મેલી પોતાનું માન રે રીતે રહે સાવધાન રે કેવો મેલે પોતાનો માન રે કેવી રીતે રહે સાવધાન રે કેવી રીતે વાળે તેમ વળે રે કેવી રીતે ચલાવે તે ન ચલે રે વિશ્વાસ રે કેવી રીતે રહે પ્રભુ પાસરે કેવી રીતે રાખે વિશ્વાસ
આવી રીતે અપાર પ્રશ્નો મુમુક્ષુએ મુક્તને પૂછ્યા છે. કેમ ભગવાનને પ્રસન્ન કરવા? ટૂંકો આશય પ્રશ્નનો એટલો છે. કઈ રીતે દાસ મન કર્મ વચને એમની આજ્ઞામાં રહે? કઈ રીતે ભગવાનને વાઘા પહેરાવે? પ્રભુ મળ્યા પ્રગટ તો કઈ રીતે એને સેવવા? કેવી રીતે પૂજા કરવી? કેવી રીતે અલંકાર ધરાવવા? ભગવાનને કેવી રીતે ચંદન ઉતારીને પરમાત્માને સારી રીતે શરીરે ચર્ચીને પૂજા કરવી? કેવી રીતના પુષ્પ લાવી? કેવી રીતના હાર પહેરાવવા? કેવી રીતે આરતી ઉતારવી? કેવી રીતે ધૂન કરવી? અને કેવી રીતે વળી ભગવાનની સ્તુતિ કરવી? કેવી રીતે ભગવાનને વિનંતી કરવી? ક્યારેક ભગવાન રિસાણા હોય તો કેવી રીતે એને મનાવવા? બધું શીખવું પડે. ભગવાનની આગળ ભેટ શું મૂકવી? પરમાત્માની આગળ કર જોડીને માગવું શું? આ છે વિચારવા જેવું. ભગવાન મળે તો માગવું શું? આપણે ઘડીક માની લઈએ, માનો ભગવાન મળ્યા તો શું માગવું? અને કેક માગ, પ્રભુ મળી ગયા ને માગવાનું કે તો માગવું શું? એ શીખવું પડે. એમ ભગવાન પ્રસન્ન થાય ત્યારે આવડો ઈનું ઈ માગે. ભગવાન માગે નહીં, સત્સંગ માગે નહીં, ભક્તિ માગે નહીં. અને આઈનું નાઈનું માગીને બે એનું કરવું હું. આપણા સંપ્રદાયમાં કથા પ્રસિદ્ધ છે, સ્વામિનારાયણ ભગવાને સારંગપુરમાં સમયો કર્યો
ત્યારે ભગવાન બહુ રાજી થયા. અને એ વખતે બધા હરિભક્તોને ફગવા માગવાનું કહ્યું. બધાને ખબર છે કે માગો ત્યારે ફગવામાં, જ્યારે હરિભક્તોને માગવાનું કહ્યું ત્યારે એમણે માંગણી કરી છે જે આપણે શિબિરમાં કાયમ પ્રાર્થના કરીએ છીએ. મહાબળવંત માયાત મારી રે, જેણે આવરિયા નર નારી રે.
મહાબળવંત માયાત મારી રે, જેણે આવરિયા નર નારી રે.
એવું વરદાન દીજીએ આપે રે, માયા અમને ન વ્યાપે રે.
એવું વરદાન દેજે આપે રે, એહ માયા અમને ન વ્યાપે રે.
આ માંગણી હરિભક્તોએ કરી છે ભગવાનની આગળ. એમ કહ્યું છે કે તમારી માયા અમને ન વ્યાપે, કાયમ સાધનો સમાગમ મળે, દેશો મહાપ્રભુ સંસારી સુખ, દેશો મહાપ્રભુ વાસ વિમુખ, દેશો મહાપ્રભુ જગત મોટાઈ. આવું બધું ભગવાનના ભક્તોએ માગ્યું. તમે જે જે લીલા કરો એમાં અમને શંકા ન થાય, તમારા સંતનો અમને દ્રોહ ન થાય. આવી બધી માંગણી હરિભક્તોએ કરી. પછી બહેનોનો વારો આવ્યો. ભગવાને બધા બહેનોને બોલાવ્યા કે આજ મારા થકી ફગવામાં વરદાન માંગો. હવે એમાં બે વિભાગ કર્યા, કાઠિયાવાડી બાઈઓ અને ગુજરાતની બાઈઓ. ભગવાન શ્રી હરિએ ગુજરાતની બાઈઓને પહેલા બોલાવી અને કહ્યું કે મારા આગળથી ફગવામાં વરદાન માગો. ત્યારે ગુજરાતની બાઈઓ પ્રેમથી પ્રભુને પગે લાગીને કહે છે, મહારાજ જો આપ વરદાન દેવા ઈચ્છતા હો તો અમે માગીએ છીએ તમારા ચરિત્રમાં કોઈ દિવસ સંશય ન થાય. અને હે ભગવાન, અમને કાયમને માટે તમારા સ્વરૂપમાં પ્રેમ રહે અને અમારે ગોપીઓના જેવી, લક્ષ્મીજીના જેવી, રાધિકાના જેવી ભક્તિ થાય. તમારો અચળ આશરો ને નિશ્ચય રહે, અમારું મન તમને મૂકીને ક્યાંય જાય નહીં. બીજું તીજે પદાર્થમાં અમને લોભ ન થાય, અમને કોઈ પણ માયામાં વિઘ્ન ન થાય, ભગવાન ભજવામાં માયા વિઘ્ન ન કરે. આવી માંગણી કરી. ભગવાન બહુ રાજી થયા, વરદાન આપ્યું. પછી એમ કહેવાય છે કે જ્યારે કાઠિયાવાળી બહેનોને કહેવામાં આવ્યું કે વરદાન માગો, ત્યારે એમણે ભગવાનને માગ્યું છે, ભગવાન આગળ જે માગ્યું છે એ કહેતા શરમ થાય એવું છે. ભગવાનને કહે છે કે જો રાજી થયા હોય તો અમને 200 રૂપિયા આપો. 200 રૂપિયા માગ્યા છે ને આપણા સંપ્રદાયના ઇતિહાસમાં લખાણું કે મહારાજે એને 200 રૂપિયા અપાયા. શી ખબર શા માટે માગ્યા એ ખબર નહીં. અને આ જોતા એમ લાગે છે ને આજની તારીખમાં પણ ગુજરાતમાં ભક્તિ ભાઈઓની
અને કાઠિયાવાડમાં ભક્તિ ભાઈઓની પ્રધાન. બાકી તો ન્યાય ભાઈઓ ભગત છે ને અહીંયા ભાઈઓ ભગત છે, કોઈ એવું અવળું હવળું ન સમજતા, પણ પ્રધાન ભક્તિ એમની. બાકી ગૌણતા રહી છે એ દેખાય છે. કાઠિયાવાડમાં ભક્તો અને વધારે ભક્તિ પુરુષોમાં હોય છે. એ મંદિરે જવું, કથા વાર્તા ચેષ્ટા એ બધું પુરુષોમાં વધારે દેખાય છે. અને હવે તો બહેનોમાં એ વધતું જાય છે, કહેવું જોઈએ નહીતર ખોટું લાગે. એમાં હવે સત્સંગ વધ્યો છે, હવે એ આશીર્વાદનું બહુ હવે લાંબા કાળે ભૂહે જતું જાય છે. પણ ગુજરાતમાં તો આપણે કહેશું, કારણ કે અહીં કોઈ ગુજરાતી નથી, ના તો ભાઈઓને કાંઈ ખબર જ ન હોય. ચોં ગયા એની કોઈ આવો કે શ્યામી મંદિર આવ્યા છે, ચાર દીથી તમે ચોં રખડ્યા કરો છો, લ્યો દૂધ લઈ જાઓ અને આ બેજો સ્વામી આગળ. પછી આવડો બીડી પીતો હોય એ કોઈ નાખી અને આવે એમ જા. મને તો ખબર નહોતી, મારા ઘરના એ કહ્યું ને બહુ વઢ્યા મન તો એમ પાછો કે આવી અને કહ્યું છે કે સ્વામી જોડે અડધો કલાક બેસજો, એટલે બેઠો શું કહેવાનું કહો. આપણને જડે રીસ કાંઈ કહેવાનું નથી, ગર્ભેગો થા, તારું મોઢું બીડી વાળું ગંધાય છે. એટલે આવી રીતે ને આ પુરુષમાં કાંઈ ભક્તિનો સાંટો આવ્યો નહીં. આવી રીતે માંગણી કરી એટલે અહીંયા શિષ્ય એમ કહે છે કે હે ગુરુરાજ, વિનંતી કરીને હું તમને પૂછું છું, પ્રભુ મળ્યા સય ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડી શું માગે રે.
સય ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડી શું માગે રે.
હે પછી કર જોડી શું માગે રે,
પછી કર જોડી શું માગે રે.
હે કેવી રીતે વરત વળી રે, મહાપ્રભુ પ્રગટને મળી રે.
આવી રીતે ભગવાન કેમ પ્રસન્ન કરવા એવો પ્રશ્ન પૂછ્યો છે. આના ઉત્તરમાં બહુ મજા આવશે, ભગવાનને કેમ રાજી કરવા. હમણાં બીજા નિર્ણયમાં સ્વામી ઉત્તર કરશે. વળી વિનંતી કરીને મુમુક્ષુ મુક્તને કહે છે, મહારાજ એક મારે બીજો પણ પ્રશ્ન આપને પૂછવો છે, આપ રાજી થઈ અને એનો ઉત્તર દેજો.
વળી પૂછો છો પ્રશ્ન એક,
જા
સરસ પૂછો. મુમોક્ષ એમ કે છે કે હે મહામુક્તા, ભગવાન મનુષ્ય તનધારી ધરતી ઉપર વિચરતા હોય ત્યારે મનુષ્યનું જ કલ્યાણ થાય કે બીજા કોઈનું થાય? માણસનો જ મોક્ષ થાય. ભગવાન મનુષ્ય તનમાં હોય એનો અર્થ એ છે કે મનુષ્યનું જ કલ્યાણ થાય, બીજા કોઈનું ન થાય? આવો પ્રશ્ન કર્યો છે. એક બીજી વાત એમ કે છે કે ભગવાન જ્યારે મનુષ્ય તન ધારે અને ધરતી ઉપર જ્યારે મનુષ્ય તન ધારે છે ત્યારે સ્વર્ગમાં જે જીવ હોય, પાતાળમાં જીવ હોય, હવે આ બધાનું કલ્યાણ કેમ થાય? ભગવાન સ્વર્ગમાં તો આંટો મારવા જાય નહીં, પાતાળમાં જાય નહીં, મૃત્યુલોકમાં અવતાર હોય ત્યારે મૃત્યુલોકમાં આંટા માર્યા કરે, તો પછી એનું કલ્યાણ થાય કે ન થાય? આવો પ્રશ્ન પૂછે. બહુ વિચારીને આ મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે, સમજવા જેવા. એટલે એમ કે છે, દેવ દાનવાદી જે હ કહેવાય, દેવદાનવ વગેરેનું? આ પ્રશ્ન પૂછી નાખ્યો. ભગવાનના ભક્તનું કલ્યાણ તો થવું જોઈએ, એને ભગવાન મળવા જોઈએ, મનુષ્ય તનમાં મહારાજ હોય તો એને મળતા નથી, માટે એનું કેમ કલ્યાણ થાય? વળી કહે છે, ભૂત પ્રેત ભૈરવ આ બધાનું કલ્યાણ કેમ લેવું? પછી પશુ પંખી સર્પ આ બધાનો મોક્ષ કેમ થાય? આ બધા તો જીવ ખરા જ, જીવ બધાય કલ્યાણ પામી શકે છે, આત્માનું કલ્યાણ ઘટે છે, માટે મનુષ્ય તનમાં મહારાજ હોય અને મનુષ્યનું જ જો કલ્યાણ થતું હોય તો આ બધાનું કલ્યાણ કેદી થાય, કેમ થાય? કારણ કે પછી તો ભગવાન ક્યારેય પ્રગટ થાય અને એ ક્યારેય મનુષ્ય થાય અને ક્યારેય એનો મેળ આવે, વૃક્ષ વેલી આ બધાનું શ્રેય થાય કે ન થાય? તુકમાં સ્થાવર જંગમ જે કાંઈ ચૈતન્ય જીવો છે, સોળ સૂક્ષ્મ ચરાચર જે કાંઈ જીવ પ્રાણી માત્ર છે, એ પ્રગટ પરમાત્માને પ્રતાપે તરે કે ન તરે? આવો પ્રશ્ન પૂછ્યો છે. પ્રભુ પ્રગટને પ્રતાપે એ તરે કે ન તરે આપે, જેને હોય હરિનો સંબંધ તેના છૂટ્યા જોઈએ ભવબંધ. આવી રીતે પૂછ્યો, જેના ભગવાનનો સંબંધ હોય એના ભવબંધ છૂટી જવા જોઈએ, એ છૂટે કે ન છૂટે એ કહો. ભગવાનના ભક્તનો ભગવાનના સંબંધે કરીને ઉદ્ધાર થાય છે, પછી દેહ ગમે તેનો હોય, હા એ કાંઈ જોવાનું નહીં, દેહ ગમે તેનો હોય, માણસનો હોય, પશુનો હોય, નર વા નારી નપુંસક કોઈ બી હોય, પછી શુદ્ર હોય કે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, વૃક્ષ હોય વેલી હોય ગમે તે હોય. અને આપણા સંપ્રદાયમાં એવી ઘણી કથા છે કે ભગવાન સ્વામિનારાયણે કેટલાયનું કલ્યાણ કર્યું છે. ભાગવતજીમાં પણ યમલા અર્જુન એ વૃક્ષ હતા, ખાણીઓ ભરાવી ભગવાને બેયને દિવ્ય ગતિ આપી, ભાગવતની કથા એવું કહે છે. એટલે વૃક્ષનો પણ ભગવાનના સંબંધે કરીને ઉદ્ધાર થયો. રામાયણની કથામાં જટાયુ પક્ષી હતો, એ પરમાત્માનો સંબંધ પામ્યો હતો, એનો ઉદ્ધાર થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણની જીવન કથામાં એમ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન કરમડ ગામમાં યજ્ઞ કરતા હતા, મોટો ઉત્સવ કરેલો મહારાજે ફૂલદોળનો, અને એ વખતે સાધુ હરિભક્તની પંક્તિ જમવા બેસાડેલી અને ભગવાન પોતે હાથમાં મોતિયા લાડુ લઈ અને સાધુને પીરસવા આવેલા, પ્રભુ પોતે પીરસે છે અને ભક્ત ભોજન કરે છે, એ વખતે એ કૂતર્યું પંક્તિ વચ્ચે પડ્યું. હવે બધાએ લોકોએ હડેડી કર્યું પણ પાછું ન મળ્યું, એટલે ભગવાનને એમ થયું કે લે આ તો કૂતરું વચમાં આવ્યું, પાછું તો ન મળ્યું પણ હોહારું ગયું, એટલે મહારાજને હાથમાં લાડુ હતો ને એ મારવાની ઈચ્છા થઈ એટલે ભગવાને પાછળથી માર્યો લાડવો કૂતરાને. અને કૂતરું એટલું બધું હોશિયાર ગમે તે થયું, લાડુ અહીં આવ્યો એટલે પાછું વળે એને લાડુ મોઢામાં લઈને ભાગી ગયું. અને એ વખતે ભગવાન એવું બોલ્યા કે કૂતરું મારી પાસેથી મોક્ષ લઈ ગયું. કેમ જે મારા હાથમાંથી ગયેલો લાડુ એને પેટમાં જાશે એટલે એ કૂતરાનું નક્કી કલ્યાણ થશે. એમ એ કૂતરાનો ઉદ્ધાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે કર્યો કર્મણની ધરતી ઉપર, એવી આપણા ગ્રંથમાં કથા લખાણી. અને એમ કહેવાય છે ગુજરાતની ધરતીમાં ચાંગા કરીને ગામ છે, ત્યાં એક પટેલ બહુ ક્રોધી હતા, નથુ એનું નામ. હવે એના ખેતરમાં કોઈને આવવા દે નહીં અને રંજાડી કર્યા કરે, ગાળ્યો ભૂલ્યા કરે. હવે એનો અંતકાળ આવ્યો એટલે એના પાપ વસાત એને સર્પનો દેહ આવ્યો. પોતે સર્પ થયો, ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી આ પરચો લખ્યો છે. હવે સર્પ થઈને વાડીએ રહ્યો ગાળમાં, કૂવો ગાળાનો ગાળ પડેલો, એ ગાળમાં આ એરું રે. કોઈ પણ વાડીમાં આવે ઢોર ઢાંખર કૂતરું તો સીધો સોટે, મારી જ નાખવાની વાત. કેટલાય પશુની કૂતરાની માણસની એને જાન લીધેલી, એવો મોટો જબરજસ્ત સર્પ થયો. હવે એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ ચાંગા પધારેલા, બહુ ભક્તોએ આગ્રહ કરેલો. એ વખતે મહારાજ ચાંગા ગયા અને ભગવાનને એક ઘરમાં ઉતારો આપેલો. અને ચાંગાના દવે બ્રાહ્મણો એને ભગવાન હારે દ્વેષ અને સત્સંગ નહીં, એટલે એ બધાએ ભગવાનને હેરાન કરવાની ઈચ્છાએ દેશમાં દેશમાં એમ કે સહજાનંદ સ્વામીને આપણે ઠેકાણે કરવા, આવો મનમાં નક્કી કરીને ભગવાનને સુવાર્યા હતા ને ત્યાં બધા રાત્રે આવ્યા. અરે મોટા જાડા પઠ્ઠા જેવા 7-8 જણા આવી અને કે હે ભગવાન દયા કરો, અમને તમારી સેવા કરવા દો. ભગવાન તો એનો આશય જાણતા હતા. મહારાજ કે બહુ સારું, લ્યો કરો સેવા. એટલે બધા ભગવાનના પગ દબાવવા માંડ્યા, કોઈ હાથ દબાવવા માંડ્યા. અને પછી એ લોકોએ એના આશયને પ્રગટ કરવા માંડ્યો એટલે ભીંસી ભીંસીને માંડ્યા દબાવવા. એટલે ભગવાન કહે છે કે દવે કેમ બહુ ધીમું ધીમું દબાવો છો, જરાક જોરથી દબાવો, કાંઈ આમાં અસર થતી નથી. એટલે ઓલા વિચારમાં પડ્યા કે તૂટી જાય એટલી ભીં દઈ છે, હાડિયા ભાંગી જાય બીજાના તો, ને આ એમ કહે છે કેમ હાવ ધીમું ધીમું દબાવો. એકબીજાએ ઈશારો કર્યો કે આપણે હવે આને માથે ચડી જાઓ ને. ભગવાન કે હા એમ કરો, માથે હાલો તો જ મેળ આવશે, નહીં તો મારો ઠાક ઉતરે એમ નથી. કારણ કે મહારાજ વડતાલથી ચાંગા હાલીને ગયેલા, 8 કિલોમીટર થાય છે એમ કહેવાય છે. મહારાજ કે બહુ થાક લાગ્યો, માથે હાલો. એટલે ભાઈ એ 7-8 જણા ભગવાનની માથે હાલે. ભગવાન કે તમારો ફૂલની પાંખડી જેટલો જ વજન કેમ. એ વખતે ઓલાને મહા આશ્ચર્ય થયું. ભગવાન એક લાકડાની જાડી પાટ ઉપર સુતા હતા. ભગવાને જ્યારે એમ કીધું કે તમારો વજન બહુ ઓછો છે, ત્યારે આ લોકોએ નાટનો એહ દીધો. તમને ખબર પડે ને એહમાં ઉપરથી ભીં દે એને એહ કહેવાય. ઉપરથી ભીં દીધી એ વખતે જાડી પાટનું પાટિયું ટડકારો માર્યું. ત્યારે ઓલ્યાને એમ થયું કે પાટ ભાંગીને ભૂકો થાય ને આને કાંઈ નહીં થાય ને પછી હેઠા ઉતરીને પગે લાગ્યા કે તમે ભગવાન છો. પછી એને સત્સંગ થયો, એના વંશના પણ અત્યારે હરિભગત છે. અને ત્યાં એક પ્રસાદીની કોઠી પણ છે, ભગવાને એમ કહેલું આમાં અનાજ નહીં ખૂટે. પછી બીજે દિવસે બધા હરિભક્તોને ઘરે થાળ કરવાની વાત કરી, બધા બહુ આમંત્રણ દેવા માંડ્યા કે અમારે ઘરે થાળ જમવા આવો, અમારે ઘરે થાળ જમવા આવો. ત્યારે ભગવાન કહે છે જાઓ બધાને ઘરે આવશો. ત્યારે બધાએ કહે છે જો મહારાજ એમ કરો અમારે ઘરે તમે એકલા નહીં, સંત મંડળ સાથે. મહારાજ કે બધાને ઘરે સંતો સાથે, હરિભક્તો સાથે. અને 60 ઘર ભગવાન સ્વામિનારાયણે એ વખતે એકી સાથે સ્વરૂપ 60 લઈને પાવન કર્યા. 60 ઘર, 60 ઘરે ભગવાન સંતો સાથે જમ્યા. એટલે કે પરમાત્માએ પણ સાધુઓના સ્વરૂપ લીધા અને 60 ઘરે ચરણાવીને પાડી દીધા. તે હજી સુધી એને ઘરે ચરણાવીને છે. એક દિવસે પાડેલા ને એક દિવસે જમેલા એ પગલા ભગવાનને એને ઘરે છે. અમુક અમુક બહાર રહેવા વ્યા ગયા છે એટલે એ સાથે લેતા ગયા છે, જે છે એને ઘરે છે એવો ભગવાનને ત્યાં પરચો દીધો. અને પછી બીજા દિવસે ભગવાન સવારે વાડીએ નાવા ગયા. કઈ વાળીએ? બોલો એરું રહેશે ને એ વાળીએ. ભગવાન ત્યાં નાવા ગયા અને કુંડીએ ભગવાન દાંતન કરવા બેઠા. એ વખતે બોલો સર્પ કે વળી આ અત્યારમાં વહેલું મારી વાળીમાં કોણ આવ્યું? કોઈ બી આવે એને કરડી જવાનો નિયમ એનો. જ્યાં આવીને સામું જોયું, ખબર નહીં કાંઈ પૂર્વનું પુણ્ય છે. અને એ વખતે ભગવાન શ્રી હરિએ સીધો પાણીનો કોગળો કર્યો. એ કોગળો ઓલા સર્પની માથે પડ્યો, એ સર્પનું મોઢું ખુલ્લું, તે પાણી ભગવાનના મુખનું એના પેટમાં ગયું. અને એ પાણીએ એવો ચમત્કાર સર્જ્યો કે એ યોનિમાં રહેલા એ સર્પને પણ ખાતરી થઈ ગઈ કે આ ભગવાન છે. એ ઓળખી ગયો અને પછી ફેણ નમાવી નમાવીને વારંવાર પગે લાગ્યો અને પ્રાર્થના કરી છે, તમે પ્રભુ મને મળ્યા, હવે મને આ પાપથી ઉગારો, આ મને નીચ યોનિમાંથી મારો ઉદ્ધાર કરો, આ તામસ યોનિમાંથી મને હવે બચાવી લો, મેં બહુ પાપ કર્યા છે. ત્યારે ભગવાને એ સર્પને એમ કીધેલું કે હવે તું કોઈને મારીશ નહીં, હવે કોઈને કરડીશ નહીં, શાંતિથી એમ રહેજે અને જા, હું તને અંતકાળે તેડવા આવીશ. આ ઘટના સાથે રહેલા સંતો ભક્તોએ જોયેલી અને એટલે નિષ્કળાન સ્વામી ભક્ત ચિંતામણીમાં પણ પરચામાં લખી છે. અને પછી એમ કહેવાય છે કે એ સર્પ ભગત થયો, કોઈને કરડે નહીં, કોઈને હેરાન કરે નહીં, કોક ભાળે એટલે તરત જ એના જગ્યામાં વ્યો જાય, દરમાં વ્યો જાય. પણ સર્પ જ્યારે ભગત થયો ત્યારે જગત પછી ઠગત થયા. હા, એણે એમ વિચાર કર્યો કે હવે આને હેરાન કરો તો વાંધો નથી, એટલે લોકો હેરાન કરવા માંડ્યા. અને એવું કહેવાય છે કે આપણે કાંઈ ન બોલીએ ને તો પછી આ લોકો હક લેવા દે નહીં. એ વાત હાવ ખોટી નથી. એટલે એમ કહેવાય છે કે કડવું નહીં પણ ફૂફાડો તો મારવો. સર્પ કાંઈ ન કર્યું ત્યારે હેરાન કરવા માંડ્યા. એમ કહેવાય છે પછી એના જ છોકરાઓ બે ચાર લાકડી લઈને ફરી વળ્યા, માર્યો બહુ, સર્પ બજારો લોહીલુહાણ થઈ ગયો, પછી રહેવાનું નહીં, એટલે ઉછળીને એના છોકરાના છોકરાને પગે ચોંટ્યો, એને કરડી ગયો. હવે એને તો તરત પછી ઘરે લાવ્યા, લીલું કાચ શરીર થઈ ગયું, મરવાની અણી ઉપર આવી ગયો. પછી તો સર્પ ઉતારવા વાળાને બોલાવ્યા, એને સર્પ ઉતારવાની વિધિ કરી. એ વખતે આ સર્પ એક જણાના પંડમાં આવીને બોલ્યો કે તમે મને વગર વાંકે કેમ માર્યો? જે દિવસથી ભગવાન સ્વામિનારાયણ આપણી વાડીએ આવીને નાયા અને એના મુખમાંથી પ્રસાદીનું પાણી મારા ઉપર કોગળો કરી નાખ્યું, મારા મુખમાં એ પાણી પડ્યું, તે દિવસથી મને પ્રગટ પ્રભુનું જ્ઞાન થયું છે, મને ભગવાન મળેલા છે. અને એ પ્રભુએ મને કહ્યું છે કે તું કોઈને કરડીશ નહીં, એટલે હું કોઈને કરડતો નહોતો, પણ તમે મને બહુ માર્યો એટલે મારથી રહેવાનું નહીં, હું ન કરડું ત્યાં સુધી તમને મૂકો એમ નહોતા, એટલે મારે કરવું પડ્યું છે, મારી ભૂલ થઈ ગઈ છે, એમ કરીને રોવા માંડ્યો સર્પ. અને કહે છે કે તમે મને વગર વાંકે માર્યો, હું હવે કોઈને કરડતો નથી, અને આ યોનિમાં પણ હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું છું, અને આજથી છઠ્ઠે દિવસે હું ભગવાનના ધામમાં જવાનો છું, મને પ્રભુ તેડવા આવવાના છે. આવું પંડિતમાં આવીને બોલ્યો. અને એમ કહેવાય છે કે જે દિવસે છઠ્ઠો દિવસ થયો તે દિવસે જ્યારે આવડા વાડીએ ગયા ત્યારે એ સર્પ એના પયામાં મૃત દેહમાં પડ્યો હતો, એનો જીવ ઉડી ગયો. ભગવાન એ સર્પને પણ ધામમાં તેડી ગયા. કેવી અજબ વાતો છે આખો. આ પૂછે છે કે એકલું મનુષ્યનું જ કલ્યાણ થાય? ના ભાઈ ના, ભગવાનનો તો બહુ જબરો પ્રતાપ છે. આંબા ગામના દેવશી ભગત એકવાર રાત્રે સૂતા હતા, બહુ કથા પ્રસિદ્ધ છે. રાત્રિનો સુમાર, ઉનાળાનો દિવસ, આકાશમાં તારા તગમગ તગમગ થાય, અને એ વખતે આકાશમાં વિમાનનો અવાજ આવ્યો. ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, હુતા હુતા માળા ફેરવે છે, ઘરરર એવો અવાજ આવ્યો એટલે આંખ ઉઘાડીને આકાશમાં જોયું તો સોનાનું વિમાન, માલકર સોનેરી વસ્ત્ર પહેરી અને ભગવાન સહજાનંદ સ્વામી બેઠેલા, ઝડપી ગતિમાં વિમાન જાય. દેવશી ભગતને એમ થયું અત્યારે ભગવાન ક્યાં જતા હશે? આંબા ગામની ધરતી ઉપર સત્ય ઘટના બનેલી આ વાત છે, કોઈ ગપુ માનતા નહીં. હોમ શત્રુજીને કાંઠે આંબા ગામ લુવારીની જ્ઞાતિમાં દેવશી ભગત થયા 150 વર્ષ પહેલા, બહુ પુરાની વાત નથી. એના મનમાં એમ થયું કે આ ક્યાંથી અત્યારે આ ભગવાન ક્યાં જતા હશે? ત્યાં તો વિમાન વયું ગયું. ભગત તો વિચારમાં છે, જ્યારે ગયા ત્યારે ખાલી એકલું વિમાન હતું, ભગવાન સિવાય કોઈ નહીં, અને પાછા વળ્યા ત્યારે એક મુક્ત વિમાનમાં બેઠેલો, અને વિમાન જ્યારે પાછું આવ્યું ત્યારે દેવસિંહ ભક્ત સજાગ થઈ ગયા, ખાટલામાંથી ઊભા થઈને આકાશ સામે દ્રષ્ટિ કરી હાથ જોડીને કહે છે, ગયા મહારાજ ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો, સામેથી જ આવ છો દર્શન તો દેવ મહારાજ, એ વખતે વિમાન ઊભું રાખ્યું છે ભગવાને આકાશમાં, ભગતને દર્શન દીધા, પણ ભક્તને તો શંકા છે કે અત્યારે ક્યાં ગયા હતા એમ રાતના 12 વાગે. પ્રશ્ન કર્યો છે કે મહારાજ આ રાતના 12 વાગે આપ એકલા ક્યાં ગયા હતા, ત્યારે ભગવાન કહે છે કે આને 13 વાગ્યો હતો, મહારાજ કોણ છે? ત્યારે ભગવાને એમ કીધું કે દેવસિંહ તારા ગામના ફલાણા ભરવાડની બકરી છે. બકરી? મહારાજ એના શું ભાગ્ય? ત્યારે ભગવાન એમ કહે છે કે નિત્યાનંદ સ્વામી જે દિવસે અહીં આંબા ગામમાં આવ્યા હતા અને સ્વામીને શરીરે મંદવાડ થયો, વૈદે એમ કહ્યું કે સ્વામીને બકરીના દૂધ પાવ, બકરીનો દૂધ સ્વામીના ઉપયોગમાં આવ્યું, ને તે દિવસે રાતે 12 વાગે વૈદે કહ્યું કે દૂધ લાવો જલ્દી, તેથી ગામમાં બકરીનું દૂધ લેવા ખોળ્યા, અને તે દિવસે આ ભરવાડને ઘરે ગયેલા અને આ બકરીને રાતે 12 વાગે ભરવાડે ઉઠાડી અને સાધુને માટે દૂધ દોઈ દીધેલું. આ બકરીએ મારા સાધુ માટે રાતના 12 વાગે દૂધ દીધું, એ એનું પુણ્ય, એટલે હું એને તેડવા આવ્યો છું, આ વિમાનમાં બેઠો એ મુક્ત એ બકરીનો જીવ છે. એ વખતે દેવસિંહ ભગતને અહો અહો થઈ ગયું, ઓહો હો, ભગવાનનો પ્રતાપ તો જોવો, બકરીનો પણ ઉદ્ધાર, મુક્ત બનાવી દીધો, બકરીના જીવને મુક્ત. માણા કેટલાય જમપુરી જાય, બકરી અક્ષરધામમાં ગઈ, વિચાર તો કરો, ભગવાનનો પ્રતાપ બહુ જબરો છે. એમ કહીને મહારાજ વિમાન હાંકી મેલ્યું. અને વળી આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ કથા છે કે ભગવાન બળદને તેડવા આવ્યા ઈટોલા ગામમાં, જીજીભાઈને તેડવા આવેલા, બાપુભાઈના ફળિયામાં રથ ઊભો રાખ્યો, બાપુભાઈ પગે લાગ્યા કે મહારાજ અત્યારે, તો કે જીજીભાઈને તેડવા આવ્યા છીએ. અરે મહારાજ, સત્સંગમાં આખા ગામમાં અમને એ જ સત્સંગ કરાવે છે, એના થકી ગામ આખાને પોષણ છે, તમે તેડી જશો, સત્સંગ કોણ કરાવશે? તો કે શું કરશું મહારાજ, રવા દો તો હારું. તો કે એના બળદને તેડી જાય. મહારાજ એના બળદના પણ શું ભાગ, ત્યાં કે સાધુના સીધાને વહેવું હતું, એને આ બળદ સીધાને ગાડે છૂટ્યો હતો, માટે એને ધામમાં તેડી જવું છે. એમ કહી મહારાજ ગયા, બળદના જીવને લઈ અને ધામમાં ગયા, અને બાપુભાઈ રાતે ફાનસ કરી જીજીભાઈને ઘરે ગયા, અને જીજીભાઈ તો ઘસઘસાટ ઊંઘી ગયેલા, બાણું ખખડાયું, અત્યારે કોણ આવ્યું? જગાડ્યા કે બાપુ અત્યારે કેમ આવ્યો? તો કે મહારાજ હમણાં આવ્યા હતા મારે ઘરે. એમ? પછી તમને તેડવા આવ્યા હતા ને મેં ના પાડી, તો કે બળદને લઈ જાય એવું કહેતા હતા, બળદને લઈ જાય એમ કહેતા? તો કે હા. તો કે હાલો આપણે ઢાળિયામ જોવા જઈ, હાથમાં ફાનસ લઈ અને ઢાળિયામ જ્યારે જોવા ગયા ત્યારે એક બળદનો દેહ પડેલો, જીવોને જગદીશ લઈ ગયા. કેવી આશ્ચર્ય ઘટના! આવા તો હજારો સ્થાવર જંગમ જીવનો ભગવાન સ્વામીને એણે ઉદ્ધાર કર્યો. આ મુમુક્ષુ પૂછે છે, કહો ઉદ્ધાર એ લોકોનો થાય કે નહીં? માટે એ હ દેહ થી ઉદ્ધાર, માટે
જો એ જીવને ભગવાન મળે ને એ જીવનો ઉદ્ધાર ન થાય તો પ્રભુની પ્રભુતા શું, ભગવાનનું ભગવાન પણ શું? ભગવાન તો ચાય એનો ચપટી વગાડતામાં કલ્યાણ કરી નાખે, મોક્ષ કરી નાખે. એટલે એમ કે છે, પણ એ હ દેહ ઉધારે જો નહીં, પણ એ હ દેહ ઉધારે જો નહીં, ત્યારે પ્રભુની પ્રભુતાય સહી,
ત્યારે પ્રભુની પ્રભુતાય સહી.
સાઈ સાઈ
ત્યારે પ્રભુ ને પ્રભુ સાઈ સાઈ
જો એનો ઉદ્ધાર ન થાય તો ભગવાન નું ભગવત પણ શું માટે ઉદ્ધાર થવો જોઈએ એનો ઉદ્ધાર થવો જોઈએ આ બધી કથા અમને સમજાવીને કહો
એ હા સરવે સમજાવી કહે જો
એ હા સરવે સમજાવી કહે જો
જેમ હોય તેમ દેખાડી દેજો
આ બધું અમને સમજાવો તમે દિલના દયાળુ છો માટે તમને પ્રશ્ન પૂછવામાં અમને ઘણી હોંશ થાય છે આપ જે કાંઈ કહો છો એ સાંભળવામાં ઘણો આનંદ આવે છે માટે એમ થાય છે બધી વાત સાંભળી લઈએ જાણી લઈએ તમ જેવા કહેનાર ક્યાંથી મળે આવી ચોખ્ખી વાત કોણ કહે શિષ્ય બહુ આનંદમાં છે ચોખ્ખી વાત સાંભળવા મળી છે એટલે અહીંયા હરખ માતો નથી
ક્યાંથી તમ જેવા કહેનાર રે વાત ચોખી દેખાડી દેનાર રે
ક્યાંથી તમ જેવા કહેનાર રે વાત ચોખી દેખાડી દેનાર રે
જેમ છે તેમ કહો છો કથી રે જેમાં લેશ સંશય રે તો નથી રે
જેને કરીને પરલોક નું સુખ પામી વામી એ દારૂણ દુઃખ આપના વાક્યથી પરલોક નું સુખ મળે એવું છે દારૂણ દુઃખ ટળે એવું છે એમ કહી અને જિજ્ઞાસુએ બે હાથ જોડીને સ્તવન કર્યું છે અને કહ્યું છે કે કાંઈક ભૂલ થતી હોય તો ક્ષમા કરજો હું તો જિજ્ઞાસાથી પૂછા કરું છું આપ મારા ઉપર રાજી રહેજો આવી રીતે પ્રશ્ન પૂછ્યા મુક્ત પણ મુમુક્ષ ઉપર અતિશય રાજી થયા છે રાજી થઈને કહેવા માંડ્યા છે
જિજ્ઞાસો તુને મેં જાણ્યો ખરા ખપવાળો નિર્ધાર
જિજ્ઞાસો તુને
તે પણ છે સર્વે સાર અનુસાર
જે જે તે પૂછું તે પણ છે સર્વે સાર અનુસાર
જે જે પૂછું તે પણ છે સર્વે સાર અનુસાર પ્રભુને પામિયા તે કૃતાર્થ કહેવાય
પ્રગટ પ્રભુને પામિયા તે કૃતાર્થ કહેવાય
સર્વે કારજ સારિયા જાણજો આ જગમાયા
પ્રગટ ભગવાન મળ્યા એના તમામ કાર્ય સિદ્ધ થઈ ગયા એમ કે છે અને વાત સાચી છે ભગવાન મળે એનું કામ પૂરું થયું ભગવાન મળતા નથી એ જ તકલીફ છે ભગવાન મળી જાય તો કામ પૂરું વિહારીલાલજી મહારાજે પ્રગટ ભગવાન મળે એને કાંઈ કરવું રહેતું નથી એને માટે એક પદ બહુ સરસ લખ્યું છે
પ્રગટ પ્રભુ જી મળ્યા જેને નથી કઈ ખામી રહી તેને
પ્રગટ પ્રભુ જી મળ્યા જેને નથી ખામી કશે
તેને પ્રગટ પ્રભુ
જી મળ્યા જેને નથી ખામી કશી તેને પ્રગટ પ્રભુ જી મળ્યા જેને નથી ખામી કશે તેને
પ્રગટ જેને પ્રભુ મળ્યા એને કોઈ પણ પ્રકારની ખામી રહેતી નથી અને એમ કહ્યું પ્રગટ પ્રભુની ભક્તિ જો ભાવે તેના ગુણ દેવ નિત્ય ગાવે એના ગુણ તો દેવતાઓ પણ ગાય છે એટલો પ્રગટ ભક્તિનો મહિમા મોટો છે એને કાંઈ પણ કરવાનું રહેતું નથી એ કૃતાર્થ થઈ જાય છે પણ એક વાત કરવાની રહે છે એ મુક્ત મુમુક્ષુને સમજાવે છે ભગવાન મળ્યા પછી એટલું જ કરવાનું છે કે શું ભગવાનને જે ગમતું હોય તે બહુ સરસ અતિ સીધું પછી તો પ્રભુને ગમે તે તત્પર થઈને કરો ન ગમે તે છોડી દો ભગવાનને નથી ગમતું એ મૂકી દેવું ગમે છે એ કરો
જુએ પ્રભુ પ્રગટનું ઘણું ગમતું જેમ હોય
પછી જુએ પ્રભુ પ્રગટન ઘણું ગમતું જેમ હોય
તેવી રીતે તત્પર થઈ કરે સદા નિરામ તર સોય નિજ માનનું રહે હરિ આજ્ઞા અનુસાર
મેલી ગમ તો નિજ માનનું રહે હરિ આજ્ઞા અનુસાર
સાચો મુમુક્ષુ એ માનવો નિશ્ચય કરે નિર્ધાર
સાચો મુમુક્ષુ એ માનવો નિશ્ચય કરે
પછી ભગવાનના ગમતામાં રહેવું ભગવાન કેમ કરું આ સિવાયનું એને કાંઈ ન કરું ભગવાન મળ્યા પછી જો ભગવાન કેમ ન કરે અને મન ગમતું કરે તો એને જબરજસ્ત ખોટ જાય એવા પણ ઘણા દાખલા છે પ્રભુ મળ્યા પછી જેણે મનનું ગમતું મૂક્યું નથી એ લોકો ખુવાર થયા છે હા એને મહા મોટી તકલીફ થઈ છે ભગવાન કુરાજી થયા છે
જેના હરિ પરાયણ પ્રાણ રે નથી રહી જેને કોઈ તાણ રે
જેના હરિ પરાયણ પ્રાણ રે નથી રહી જેને કોઈ તાણ રે
ધજ પટ કર્યું નિજ તન રે વાયો સમ હરિનું વચન રે
ધ્વજ પટ કર્યો નિજ તન રે વાયો સમ હરિનું વચન રે
જેમ વાળે તેમ જન વળે રે મેલી મમત અંગ સઘળે રે
જેમ વાળે તેમ જન વળે રે મેલી મમત અંગ
રયાતિ આજ્ઞા અનુસાર રે કરે નિશ્ચય મને નિર્ધાર રે
સેવક શું જાણ રે, પ્રભુ પ્રગટ ના પ્રમાણ રે.
એવા શુદ્ધ સેવક શું જાણ રે, પ્રભુ પ્રગટ ના પ્રમાણ રે.
જે બીજા સૌથી થયે નિરાશ રે, થયા શ્રી ઘન શ્યામ ના દાસ રે.
બીજા સૌથી થયે નિરાશ રે, થયા શ્રી ઘન શ્યામ ના દાસ રે.
સદા જોઈ રહ્યા હરિ સામુ રે, ગમતું હરિ નું કરવા છે હામુ રે.
સદા જોઈ રહ્યા હરિ સામુ રે, ગમતું હરિ નું કરવા છે હામુ રે.
સંત સદા શિરોમણી રે, કહો રીત સુણો તે હતાણી રે.
એવા સંત સદા શિરોમણી રે, કહો રીત સુણો તે હતાણી રે.
કરે ભક્તિ સદા નિષ્કામ રે, ચતુર ધાનુ ન પૂછે નામ રે.
કરે ભક્તિ સદા નિષ્કામ રે, ચતુર ધાનુ ન પૂછે નામ રે.
એ માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્ર હરિ મા મન રે.
માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્ર હરિ મા મન રે.
માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્ર હરિ મા મન રે.
માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્ર હરિ મા મન રે.
ભગવાન મળ્યા પછી શું કરવું એ કથા ચાલે છે. પછી બસ શુદ્ધ સેવક થવું, બીજા બધાથી નિરાશ થઈ જવું, ઘનશ્યામના શુદ્ધ ભાવે પ્રગટ પ્રભુના દાસ થવું, ભગવાનની સામુ રાત્રે દિવસ જોઈ રહેવું, એનું ગમતું કરવા ખરેખર વંશને હિંમત રાખવી, અને એવા સંત શિરોમણી જે થાય એના ઉપર પ્રભુ બહુ રાજી થાય છે. એની રીત કહું, સાંભળો કે છે, સદાયને માટે એ નિષ્કામ ભક્તિ કરે. ભગવાન જ્યારે મળે ત્યારે નિષ્કામ થવું, ભગવાન આગળથી ભગવાન સિવાય બીજું કાંઈ માગવું નહીં. મેન મુદ્દાની વાત આ છે, ભગવાન પાસે માગવું તો ભગવાન, બીજું કઈ નહીં. ભગવાન પાસેથી ભગવાન સિવાયનું બીજું માગીએ તો આપણે એક નંબરના મૂર્ખ ગણાઈએ. ખરેખરી તકલીફ તો આ છે, જગતમાં ભગતનો તો કોઈ પાર જ નથી, પણ ભગવાનના ભગત ઓછા અને માયાના ભગત જાજા. માયા મેળવવા માટે મહારાજનું ભજન કરે છે એ બધા માયાના ભગત છે. હમણાં અહીંયા આગળ આવે છે, એને ભક્ત જ માનતા નથી કોઈ. કાઢી નાખો એ વાત જ કાઢી નાખો, માયાની આશા મેલે એમના ભગત, બાકી ભગત નહીં. ચતુર્ધાનું ન પૂછે નામ, ચતુર્ધામ મુક્તિની ઈચ્છા ન રાખે તો શું બીજા પદાર્થની ઈચ્છા રાખે? ચાલુક્ય, સામીપ્ય, સારષ્ટિ, સારૂપ્ય, ચાર પ્રકારનો મોક્ષ છે એ ભગવાનનો ભક્ત ન ઈચ્છે. એ તો ભગવાનને જ ઈચ્છે, ભગવાનની સેવાને જ ઈચ્છે, ભગવાનનો રાજીપો જ ઈચ્છે, બાકીનું કાંઈ જોઈ જ નહીં. ભક્તના અંતરમાં એ ખુમારી હોય, ખરેખર એના અંતરમાં ખુમારી હોય, ભગવાન નહીં એમ કે ચોખ્ખું કોઈ દી નહીં માગું કાંઈ. બસ તમારી પાસે હું કામ કાંઈ પણ માગું, બીજી વસ્તુ ઈચ્છા શું કામ રાખું? તમારો થઈને રહું, પતી ગયું, કાંઈ ન જોઈએ તમારા સિવાય, તમારો થઈને રહેવું. કેટલી આશ્ચર્ય કથા છે. માને મરકર્મ વચને વચન, રાખે એકાગ્ર હરિમાં મન. આ પંક્તિનો વિચાર કરે, ભગવાનનું વચન માને અને ભગવાનમાં મન રાખે એટલે ભગવાનનું ધ્યાન ધરે. કાર્યાણીના 12મા વચનામૃતમાં આ વાત લખી છે, ભગવાનનું વચન ને ભગવાનનું ધ્યાન, કારણ શરીર બાળ્યાનો ઉપાય બીજો નથી એમ કહ્યું. એ જ વાતને આ પંક્તિમાં સ્વામીએ વણી લીધું. ભગવાન મળ્યા તો રાખો ભગવાનમાં મન, પરમાત્મા મળ્યા તો પાળો એની આજ્ઞા, એની અનુસાર જીવો. એ મળ્યાનો અર્થ શું છે? એ મળે એટલે એની મરજીમાં રહેવું, એ જ એનો અર્થ છે. પ્રભુ મળે તો પ્રભુમાં મન જોડી રાખો, જગતમાં નહીં જવા દો. અવલંબન મળી ગયું મનને, ભગવાન મળ્યા
એટલે મને કેવું કે હવે ભગવાન મેલીને તારે બીજે ક્યાં રખડવા જવાનું, પ્રભુ મેલીને બીજે ક્યાં દોડ્યા કરે. અમને સ્તોત્ર આવે છે ને ધાવતુમાં, એ મન ધોડમાં ધોડમાં એમ પ્રભુને મેલીને દામા શુદ્ધ ભાવે સેવા કર, શુદ્ધ સાચે ભાવે સેવા કરે. ભગવાન મળ્યા પછી દંભ કપટ કાંઈ રાખે નહીં, તનનું અભિમાન છોડે, હરિ ભજવામાં સાવધાન હોય. આ માણસ બધા સાવધાન તો ખરા, પણ બીજું કરવામાં ભગવાન ભજવામાં સાવધાન નહીં. ભગવાન ભજવામાં સાવધાન હોય ને તો ઘણું સારું થાય.
શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માયા, શ્રદ્ધા હોય સેવા માયા, શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માયા, શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માયા, દંભ કપટ નહીં કાય, એલે મન તન અભિમાન,
રાજી કરવા સાવધાન. કેટલું સુંદર આ વાક્ય છે, મહા જબરજસ્ત સૂત્ર છે. કરવા રાજી હરી, હરીને રાજી કરવા સાવધાન. હૃદયમાં આપણે વિચાર કરીએ આપણો થોડો, આપણે ભગવાનને રાજી કરવા સાવધાન છીએ કે કોકને રાજી કરવા સાવધાન છે. એક શબ્દમાં ડાયો માણસ સમજી જાય, આપણે કોને રાજી કરવા મહેનત કરીએ છીએ, સાવધાન કોને રાજી કરવા છીએ, ભગવાનને, સંતોને? તો કોઈ કહે છે કે બૈરા છોકરાને, મને સંભળાઈ ગયું અહીંયા. રાજી કરવા સાવધાન છે કોને? તો કે બાબલાને, ને બાબલાની. આવી રીતે થયું છે. ભગવાનને જો રાજી કરવા સાવધાન થઈ જાય, સંતને રાજી કરવા સાવધાન થાય, તો કામ પૂરું થઈ ગયું. આપણે કાંઈ નથી કોઈને રાજી કરવા સાવધાન, એવું કાંઈ નથી. આપણે સાવધાન છીએ, પણ બીજી સાઈડમાં આપણે કોક વાળે એમ વળીએ છીએ, પણ ભગવાન વાળે એમ વળતા નથી. અને ભક્તો હોય એ ભગવાન વાળે એમ વળે. કહે છે વાળે હરી જીભ ત્યાં વળે તાના,
વાળે હરી ત્યાં વળે તાના,
વાળે હરી જીભ ત્યાં વળે તાના, સુખ મળે ન ચલે મન,
વિષય સુખ મળે ન ચલે મન,
એ પૂરો છે પ્રભુ નો વિશ્વાસ, પાસે દાસાનું દાસ,
હે પ્રભુ પાસે દાસાનું દાસ.
કેટલી સુંદર પંક્તિઓ છે. ભગવાન જીભ વાળે તાનું તન વળે. હા, વિચાર કરો, ભગવાનના ભક્તની પરિસ્થિતિ લખી. પ્રગટ પ્રભુ મળે તાર આ થાય, આમ કરાય તો ભગવાન રાજી થાય. અને આપણે જીભ વળેતા વળીએ છીએ નહીં, વિશેષ સુખ મળે ન ચાલે મન. આ લખ્યું તો ગમે એવા વિષય મળે મન ન ચાલે, પૂરેપૂરો ભગવાન નો વિશ્વાસ છે. આપણને વિશ્વાસ નહીં હોય? આપણને વિશ્વાસ તો છે જ ને. અમથું કઈ રહે પ્રભુ પાસે દાસાનું દાસ, આપણે કઈ નહીં હોય? આપણે કઈ દાસ નહીં હોય? આપણે છીએ ખરેખર ભગવાન નો ભક્ત. આમાં સમજી જાય વળી કે છે, અંતર્યામી જાણીને ભગવાન ની બીક રાખે છે, આપણે કઈ બીક નહીં હોય? ગણાય તો કે સ્વામી તમે કહો, પણ પછી ખબર છે ને અમને તકલીફ થાય, બીક લાગે બહુ, ડરતો ડરતો ચાલે. એ હરિભગત ની વાત કયા જેવી નથી એને વાત કરેલી. ખરેખર એવી પરિસ્થિતિ અમુક ઘરમાં હોય છે, બહુ બીક રહે છે. એ હરિભગત ને સત્સંગ સભામાં ના આવવા દે. બચારે તાણે અપ્પા કર્યા, તારે આજ્ઞા મળી કે સભામાં જવાનું, આવી પરિસ્થિતિ થઈ. લ્યો તો એ જે ટાઈમ કે ટાઈમે ઘરે વયું જવું પડે ને બાણું હવાર સુધી ન ખોલે. હા, એને મારુતિ લીધી છે કે પછી આને ઓર્ડર કરે કે ચોપાટીએ ફરવા જવાનું છે એટલે એને જવું જ પડે. વિચાર કરો, ભગવાનના ભક્ત ભગવાનના દાસાનું દાસ થાય, બીજે ક્યાંય દાસ થવાની જરૂર નથી. બીજે દાસ થઈએ શું ફળ મળશે એ તો વિચારો. કોઈ દિવસ કામ ખરાબ કરે નહીં ભગવાનનો ભક્ત. ભગવાન પાયમાં પછી હંમેશા બોલે ત્યારે દિન આધીન વચન બોલે. હે ભગવાન કાંઈક મને કહેજો, આવા વાક્ય બોલે. નિર્માની થઈને પ્રભુ પાસે રહે. અરે માનીને ભગવાન મળે તો હું એ કઈ નિર્માની થઈ ન કે એને શું ભગવાન મળે કે સાધુ મળે, એને તો કઠણાઈ છે બિચારાની. ભગવાનને એમ કે પ્રભુ કાંઈક કહેજો મને, ભગવાન સુણો સાવધાન થઈ વાત, સત્ય વચન જાણે સાક્ષાત, મટકે રહીત જુએ હરિ રૂપ, નિરખી આનંદ આવે અનુપ. આ છે ભગવાન મળ્યા પછી મટકે રહીત મૂર્તિ જોવો, બીજું જોવાનું બંધ કરો કે છે, એમાંથી મહાન આનંદ આવશે. જુએ રાજીપો હરિનો જેમ વર્તે મન કર્મ વચને તેમ, જેમ ભગવાન રાજી થાય એમ વર્તે. શુદ્ધ ભોજને ભગવાન જમાડે, હરિને ખૂબ લાડ લડાવે, લેય ચોષે ભક્ષ્ય એવા બધા ભોજન જમાડી રૂડા વસ્ત્ર પહેરાવે, બહુ પ્રેમે કરીને પૂજા કરે, ઘણા મૂલા ઘરેણા ભગવાનને ધરાવે, અતિ સુગંધી ચંદન ઉતારી ભગવાન શ્રી હરિને સમો જોઈને ચંદન ચડાવે. શિયાળામાં ન છોપડે પાછો, આ જોવું જોઈએ ને. શિયાળો હોય અને જો ચંદન ભગવાનને છોપડે તો ભગવાન રાજી થાય કુરાજી. અને ઉનાળે ભગવાન બેઠા હોય એને એમ કે મહારાજ તમને ટાઈટ વહેતી છે, લ્યો સગડી લઈ આવું. પછી સગડી લાવીને મૂકે, ભગવાન ખીજાય તો. એટલે સમો જોઈને સારી રીતે સેવા કરવી ભગવાન મળે પછી. અતિ સુગંધી ચંદન ઉતારી ભગવાનને સમો જોઈને પૂજા કરવી કહે છે. સારા સુગંધી ભરેલા ફૂલ લાવવા, ભગવાનને હાર કરીને પહેરાવવા, અતિ હેતે ભગવાનની આરતી ઉતારવી, મનમાં મગ્ન થઈને ધૂન. કેમ કરવી આરતી, કેમ ઉતારવી એ બધા ઉત્તર આપે છે. અતિ હેતે કરીને આરતી ઉતારવી, મગ્ન થઈને ધૂન બોલવી. ધૂન બોલવી તારે ભગવાનમાં ચિત્ત ચોંટાડી દેવું. પછી આડો આવડા ડોકિયા કરતાં કરતાં ધૂન ન બોલવી. ઘણા હરિભગત ધૂન બોલે તો આડો ઓળું જોયા જ કરે, ક્યાં ખિલકોડું નીકળ્યું, ક્યાં બિલાડું નીકળ્યું, એને શું કામ હોય. મૂર્તિમાં તો મન રાખે જ નહીં. બોલો, આવીને એવી ધૂન જિંદગી આખી ગાય, એનું ફળ શું થાય? માટે અતિ મગ્ન થઈને ધૂન બોલવી એમ કે છે. જો સાંભળો, અતિ હે તે ઉતારે આરતી,
આ ભગવાને વિનંતી ચરણે
મસ્તક ભેટ્યા ચરણે
માગે પ્રભુ રાખજો શરણે
ભેટ મૂકે ભગવાનને પ્રાર્થના કરે મહારાજ શરણે રાખજો દાસનો દાસ તને વર્તે જે જે ભગવાનને ન ગમે તે કોઈ સમે ન કરે કેટલું સુંદર ભગવાનને ન ગમે તે ક્યારેય ન કરે આનું નામ ભગત વળી હે શિષ્ય તે પૂછ્યું કે પ્રગટ ભગવાન હોય ત્યારે મનુષ્ય તરે કે બીજા કોઈ તરે આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે તરે દેવ દાનવાદી વળી તે તો પ્રગટ પ્રભુને મળી જે કોઈ ભગવાનને મળે એ બધાય તરે રાક્ષસ યક્ષ ભૂત ભૈરવ બધાયનો મોક્ષ થાય પશુ પંખી સર્પ બધાય પ્રભુ પ્રતાપે ઉધરે છે વૃક્ષે વેલી બધાયની પરમગતિ ફળ ફૂલ દળદાર જેનું કામમાં જે વસ્તુ આવે એના જીવનો ઉદ્ધાર થાય ભગવાનના કામમાં જેનું લાકડું ઉપયોગી થાય એ ઝાડવાના જીવનું કલ્યાણ ટૂંકમાં સ્થાવર જંગમ ચરાચર જે હરે પ્રભુ પ્રગટ મળે તરે તે બધાય રામકૃષ્ણાદિ આગળ અવતાર થઈ ગયા એને જે જે મળ્યા એ સ્થાવર જંગમ બધાય ભવપાર પામ્યા છે પરમ ગતિને પામ્યા છે એનો ગણતાય પણ પાર આવે એમ નથી કંઈક મનુષ્ય તર્યા નર વામરે પશુ પંખી પાયમા હરિધામરે કંઈક ભૂત પ્રેત ને ભૈરવ વૃક્ષ વેલી ખગ મૃગ ખ્વસ બધાય પ્રભુ મળ્યા ધામમાં જાય છે આગે બહુ થયા અવતાર તેથી આજ સામર્થ્ય અપાર હવે આ એક વાત અતિ અજોડ અહીં લખી નાખી સ્વામી આગળ ઘણા અવતાર થયા છે તેથી ભગવાન પુરુષોત્તમ નારાયણની આજ સામર્થ્ય કેટલી ગાવીને કેટલી કહેવી અપરંપાર સામર્થ્ય આજ સ્વામીને પ્રગટ કરી છે આગળ તો થોડા થોડા જીવના કલ્યાણ પ્રભુએ કર્યા છે ને આ ફેરે તો લા ઘટ આ ઘટમ નોતરું સ્વામીએ કહ્યું એક બેને નહીં હોય એટલે આવી જાઓ અક્ષરધામમાં કહેવાય છે ને કે મહારાજ મોટી મનવારી લઈને આવ્યા હતા બધાએ કહે છે ગમે તેવા હોય ભરીને ધામમાં લઈ જવા છે કો કેટલો ભગવાનનો પ્રતાપ છે સ્વામીને રહેવાનું નહીં છેવટે કહી દીધું
આગે બહુ થયા અવતાર રે તેથી આજ સામર્થ્ય અપાર રે
આગે બહુ થયા અવતાર રે તેથી આજ સામર્થ્ય અપાર રે
એ જોને આસમે ઉધાર્યા કઈ રે તે તો લખતા લખાય નહી રે
જોને આસમે ઉધાર્યા કઈ રે
ભગવાન સ્વામિનારાયણ
લખતા લખાય નહી રે
હે રામ અવતારે કઈક રહી ગયા રે તે તો કૃષ્ણ અવતારે પાર થયા રે
રામ અવતારે કઈક રહી ગયા રે તે તો કૃષ્ણ અવતારે પાર થયા રે
કૃષ્ણ અવતારે ગયા તાર હીરે તે તો આજ ઉધર્યા કઈ રે
કૃષ્ણ અવતારે ગયા તાર હીરે તે તો આજ ઉધર્યા કઈ રે
હા એમ આદિ અંતે મધ્ય માનો રે પ્રતાપ પ્રગટ નો નહી છાનો રે પ્રભુ કે પ્રભુ ના સંતરે દેહ વિના ન ઉધરે જંતરે
પ્રગટ પ્રભુ કે પ્રભુ ના સંતરે દેહ વિના ન ઉધરે જંતરે
પ્રગટ પ્રભુ કે પ્રભુ ના સંતરે દેહ વિના ન ઉધરે જંતરે
પ્રગટ પ્રભુ કે પ્રભુ ના સંતરે
હજારો જીવના ઉદ્ધાર થાય છે પણ પ્રગટ ભગવાન કા પ્રગટ સાધુ દ્વારા કલ્યાણ થાય છે ઉદ્ધાર થાય છે એ પહેલા કલ્યાણ નથી ભગવાનના ભક્ત સાવધાન થઈ જાય આ કથામાં ભગવાન સ્વામિનારાયણે અપાર જીવનો મોક્ષ કર્યો છે. અને એ બે વિના કોઈ રીતે કલ્યાણ તમારે માનવું નહીં. સર્વશાસ્ત્રનો આ સિદ્ધાંત છે. સ્વામીના શબ્દમાં સાંભળો.
એ હેવુ રીત વિના બીજે કલ્યાણ ના પ્રતિજે સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત કહ્યું
કે છે કે મોક્ષ બધું મેં તને કહી દીધું. ભગવાનને ભગવાનના સાધુ એ મોક્ષકારી છે એમ સર્વશાસ્ત્રનું સિદ્ધાંત છે. સનાતન રીત મેં તને સંભળાવી દીધી છે. અને ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના પ્રતાપે અને ભગવાન સ્વામિનારાયણના પ્રગટ સંતને પ્રતાપે હજારો જીવનો આજ ઉદ્ધાર થયો છે એમ નિષ્કુળાંત સ્વામી કહે છે. હવે મુમુક્ષુ બીજું પૂછે છે. ભગવાનના ભક્ત ધ્યાન દે શું પૂછે છે. મુમુક્ષુ કહેવા માંડ્યો છે કે તમે સાંભળો.
એવો સોણી મુમુક્ષુ કહે તમે સાંભળો મુક્ત મહારાજા. એવો સોણી મુમુક્ષુ કહે તમે સાંભળો મુક્ત મહારાજા. એવો સોણી મુમુક્ષુ કહે તમે સાંભળો મુક્ત મહારાજા. એવું શુણે મોમુક્ષુ કહે તમે સાંભળો મુક્ત મહારાજા. પૂછો છો વાળે પ્રશ્ન ને મારો સંશય સમાવા કાજા.
હવે એવો પ્રશ્ન પૂછે છે કે હે મુક્ત મહારાજ સાંભળો. મુમુક્ષુ એવું કહે છે કે ભગવાન ધરતી ઉપર જ્યારે ન હોય ત્યારે આ જગતમાં અમુક અમુક ભક્ત ભગવાનને માટે સાધન કરતા હોય છે, પરમાત્માને માટે સાધન કરતા હોય છે, ભગવાનને મેળવવા માટે એ મહેનત કરતા હોય છે અને ભગવાન તો ધરતી ઉપર હોતા નથી. અને આપે એમ કહ્યું કે પ્રગટ પ્રભુ જ્યારે ધરતી ઉપર હોય ત્યારે જીવનું કલ્યાણ થાય. પણ હું એમ પૂછું છું કે ભગવાન પ્રગટ ન હોય અને કોઈનો આ ધરતી ઉપર માનો કે જન્મ થયો, એ વખતે ધરતી ઉપર ભગવાન નથી, પછી એણે ભગવાનને મેળવવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા. શું શું કર્યું એનો બહુ વિસ્તારથી સ્વામી અહીંયા વર્ણન કરે છે કે ભગવાનને રાજી કરવા માટે એને અન્ન ધન બધું ભેગું કર્યું, ભગવાનને રાજી કરવા માટે વસ્ત્ર ઘરાણા ભગવાનને પહેરાવવા ભેગા કર્યા, ભગવાનને રાજી કરવા માટે વાહન, પછી ખાટ પાટલા ગાદી તકિયા વસાડ ગાડલા વાવ કૂવા તલાવડી આ બધું ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્યું. અને મનમાં એને એવી ઈચ્છા કે ભગવાન આ મારા પદાર્થ સેવામાં સ્વીકારે, પણ ભગવાન તો ધરતી ઉપર નથી તો શું કરવું. સદાવ્રત ખોલ્યા, પછી વૃક્ષ વાવીને છાયા કરી, મનમાં એવી ઈચ્છા રાખી કે મારા સદાવ્રતમાં ભગવાન આવે, મનમાં એવી ઈચ્છા રાખી કે મેં વાવેલા ઝાડવાને છાંયે ભગવાન બેસે, મનમાં એવી ઈચ્છા રાખી કે હું ધર્મશાળા કરું એમાં ભગવાન ક્યારેક આવીને ઉતરે, મનમાં એવી ઈચ્છા રાખી કે હું ગાયું રાખું તો મારી ગાયનું દૂધ ક્યારેક ભગવાન પીવે, મનમાં એવી ઈચ્છા રાખી હું હાથી રાખું તો ભગવાનની હાથી ઉપર બેસે, રથ ઘડાયો કે ભગવાન આવે તો મારા રથમાં બેસે. આવી રીતનું બધું એણે ભગવાનને માટે કર્યું. હવે કહે છે કે ભગવાન એને મળ્યા નહીં, બધું ભેગું ખૂબ કર્યું. અને એમ કહેવાય છે કે એણે સુંદર મજાના કાવ્ય કર્યા ભગવાનને પ્રસન્ન કરવા માટે, કીર્તન કર્યા, ગ્રંથ કર્યા, અને મનમાં એવી ઈચ્છા છે પ્રગટ પ્રભુના કામમાં જો આવે તો ભગવાન મારા ઉપર રાજી થાય ને મારું કલ્યાણ થાય. પશુ પંખી ને મનુષ્ય તેનું આવે સેવામાં જો કાંઈ, હીરા મોતી મણી પરવાળા કંકર પથ્થર રત્ન રૂપાળા, તે મનુષ્યના મેળેલ હોય આવે એ માયલું અર્થ કોઈ, સ્થાવર જંગમ જે કહેવાય તે આવે હરિસેવા માય, એવી વસ્તુ અનેક પ્રકાર એ આજ સમાજ દેનાર, આવે હરિહરિજન અર્થે ફળ શું મળે કહો સમર્થ. આ બધું ઉપયોગમાં આવે એનું ફળ શું મળે એ કહો. બોલે જેણે બધું ભેગું કર્યું છે એ તો માનો કે આ લોકમાંથી મરી ગયો, પાછળથી એનું ભેગું કરેલું ભગવાનના કામમાં આવે તો ઓલાનું કલ્યાણ થાય કે ન થાય, પ્રશ્નનો મેઇન પોઈન્ટ આટલો છે. થોડોક આમ વિચારીને પૂછેલો પ્રશ્ન છે. ભેગું કરેલું તો માનો એણે કરી રાખ્યું, પછી એ વયો ગયો, એ જીવતો હતો ત્યાં સુધી તો એને ભગવાન મળ્યા નહીં, અને એ જ્યારે માનો કે વયો ગયો ધામમાં એટલે કે દેહ છોડી એને દીધો, પછી એની ભેગી કરેલી વસ્તુ એ ભગવાનના ઉપયોગમાં આવે તો ઓલી વ્યક્તિનું કલ્યાણ થાય કે ન થાય. પ્રશ્ન સમજાય છે? એ ભલે એ અયાત નથી, આમાં કેવું બને ઘણી વખત એવું થાય કે ભગવાન પ્રગટ થઈ ગયા પછી મુમુક્ષુ પ્રગટે, ભગવાન ધામમાં વયા ગયા પછી પાછળથી જેનો અવતાર થયો હોય એને તો પ્રગટ ભગવાન મળ્યા નહીં. દાખલા તરીકે માનો કે ભગવાન શ્રી હરિ 150 વર્ષ પહેલાં તો આ ધરતી ઉપર વિચરણ કરીને ગયા, આપણો બધાનો જન્મ 150 વર્ષ પછી થયો, તો આપણું કલ્યાણ કઈ રીતે? તો આપણે તો સમજીએ કે એ ભગવાનના જે મળેલા સાધુ હોય અથવા એના મળેલા ન હોય તો આપણે એવો અર્થ પણ લઈએ કે ભગવાનના પંચવર્તમાનમાં રહેતા હોય તો એનામાં ભગવાન છે, એ ભગવાનને મળ્યા જેવા છે, અને મૂર્તિ દ્વારે શાસ્ત્ર દ્વારે ભગવાનને સેવીને આપણે કલ્યાણ નક્કી કર્યું. પણ એમ કહે છે કે 150 વર્ષ પહેલાં ભગવાન હતા, એના પહેલાં કોઈક આ ધરતી ઉપર માણસો તો હશે જ, હવે એ લોકો તો વયા ગયા પછી ભગવાન જન્મ્યા, અને એ લોકોએ ભગવાન મેળવવાનો દાખલો તો ઘણો કર્યો હતો કે ભગવાન અમને મળે ભગવાન મળે, પણ એ મરી ગયા પછી ભગવાને અવતાર લીધો, અને એમણે ભગવાનને મેળવવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ કોઈક જગ્યાએ તળાવ કાંઈક વાવ એવું કરેલું, અને મનમાં એવું નક્કી કરેલું કે ધરતી ઉપર ભગવાન અવતાર લે ત્યારે મારી કરેલી વાવમાં નાય. આપણો દાખલો એક લઈએ, રૂડબાઈની અડાલજની વાવ કરાવી એમણે. એણે એવા સંકલ્પથી જ કરાવી હતી કે પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના સાધુ આ મારી વાવ કરાવેલી છે એમાં આવીને સ્નાન કરે તો મારો મોક્ષ થશે. એને લખાયું હતું પણ એવું આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એમ કહેવાય છે કે મહારાજ ફરતા ફરતા અડાલજની વાવે ગયા અને ત્યાં જઈને નાયા, પછી કાંઠે બેઠા, ત્યાં લેખ લખેલો જોયો. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે આ લેખ વાંચો જોયું, ત્યારે એમણે વાંચ્યો. એમાં એવું લખ્યું હતું કે આ વાવ મેં કરાવી છે, એમાં કહે છે ગાડાને એડિયું ઊંઘામણના રૂપિયા લાખ થયા છે, બીજો ખર્ચો કેટલો થયો એની ગણતરી કરી નથી. અને કોઈ કહેશો કે તમે આ વાવ શું કામ કરાવી, તો હું કહું છું કે આ વાવ મેં જગતમાં મોટે વધારવા હારું કે બીજી કોઈ લાલચે નથી કરાવી, પણ મેં એવી લાલચથી કરાવી છે કે આ મારી કરાવેલી વાવમાં ભગવાન પ્રગટ આવીને સ્નાન કરે અથવા ભગવાનના સાધુ સ્નાન કરે. આ મારા કરેલું કાર્ય ભગવાનને અર્થે ભગવાનના સંતને કામમાં આવે તો મારો ઉદ્ધાર થશે એવી આશાથી મેં વાવ કરાવી છે. અને ખરેખર ભગવાન સંતને આ સાંભળ્યા પછી એમ કહે છે કે આપણે હવે ફરીને નાવ. પછી મહારાજને સાધુ ફરીને નાયા, પછી ભગવાનને વાત કરી છે કે રૂડબાઈ નામની બાઈ હતી એણે આ વાવ કરાવી છે અને એનો અવતાર હવે ધર્મજમાં થયો છે અને ત્યાંથી પછી એ ધર્મપુરમાં એના લગ્ન થયા, એનું નામ કુશળકુંવરબાઈ, એને પ્રગટ ભગવાન મળ્યા અને એનો મોક્ષ થયો. આ આખા અધ્યાયમાં એવી રીતનો પ્રશ્ન કર્યો છે કે એનું કલ્યાણ થાય કે ન થાય. એની વસ્તુ જે ભગવાનના કામમાં આવે તો એનો ઉદ્ધાર એ વસ્તુ ભગવાન વાપરે એથી કરીને થાય કે ન થાય. પછી એ ગમે ત્યાં જન્મ હોય અને એની વસ્તુ આ ભગવાનના ઉપયોગમાં આવે તો એનું ફળ ઓલાને મળે કે ન મળે. અને ઉત્તરમાં સ્વામી એમ કહે છે કે મળે, એનો દાખલો પાણીમાં જતો નથી, એણે મહેનત કરી એ વ્યર્થ જાતી નથી. અહીંથી એનો ઉત્તર શરૂ કરે છે. મોમોક્ષ તારા મનનું મેં જોઈ લીધો છે જાણ, સુખદાયક એ સહુના એવા પ્રશ્ન તારા પ્રમાણ. મુક્ત કહે છે કે મુમુક્ષુ તારા પ્રશ્ન ખરેખર સુખ આપનારા છે, અતિશય હૃદયમાં આનંદ થાય છે. તારા પ્રશ્ન સાંભળીને મને એમ થાય છે કે તારી બુદ્ધિને ધન્યવાદ છે, કેટલા સરસ પ્રશ્ન તું પૂછે છે, કેટલી બુદ્ધિ સુંદર તારી છે. મુક્ત મુમુક્ષુને કહે છે પ્રશ્ન તારા સાંભળીને મારા હૃદયમાં બહુ આનંદ થાય છે, બહુ સરસ પ્રશ્ન તે પૂછ્યા છે. પ્રતીતિ પડે ભક્ત પરોક્ષને મોક્ષનો સમજાય મર્મ, એવો આશય તારા ઉરનો પરમાર્થ અર્થનો પરમ. પરોક્ષ ભક્તને આ વાતનો મર્મ સમજાય અને એનું કલ્યાણ થાય એવી રીતનો પરમાર્થને માટે તમે પ્રશ્ન પૂછ્યો છે એ જાણીને મને બહુ આનંદ થાય છે. મુક્ત મુમુક્ષુના વખાણ કરે છે અને પછી કહે છે હું તને ઉત્તર આપું, ધ્યાન દઈને સાંભળ. ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળમાં કહે છે ઘણાય જગતમાં ભગત થાય છે, ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાન કાળે હોય છે અને ભવિષ્ય કાળમાં થશે. અને એ બધા કાંઈક ને કાંઈક મહેનત તો ભગવાનને મેળવવા માટે કરતા હોય છે. આપણે જાણીએ છીએ કોઈ માળા ફેરવતું હોય, કોઈ તપ કરતું હોય, કોઈ વ્રત કરતું હોય, કોઈ દાન કરતું હોય, આપણે જોઈએ તો કાંઈક ને કાંઈક લોકો મહેનત કરતા હોય છે. પણ આ મુક્ત એમ કહે છે મુમુક્ષુ હું એક વાત તમને એ પૂછું છું કે એ બધા ભક્ત ભગવાનના કહેવાય છે ખરા, પણ એનો આશય શું છે એ પહેલાં જાણવું જોઈએ. મુમુક્ષુ પૂછે છે એવું અને મુક્ત કહે છે એવું સાંભળો. ભક્ત ભક્ત માહી ભેદ ઘણારે, સર્વે ભક્ત ન હોય પ્રભુ તણારે,
ભક્ત ભક્ત માહી ભેદ ઘણારે, સર્વે ભક્ત ન હોય પ્રભુ તણારે,
ભક્ત ભક્ત માહી સર્વે ભક્ત ન હોય પ્રભુ તણારે
ભક્ત ભક્ત માહી ભેદ ગણારે સર્વે ભક્ત ન હોય પ્રભુ તણારે
નિષ્કામ ભક્ત કામ બે છે ભક્ત રે તેને પણ જાણી જોઈએ વ્યક્તિ રે
નિષ્કામ સકામ બે ભક્ત રે
સ્વામી એક વાત કરી કે ભક્ત માહી ભેદ ઘણા સર્વે ભક્ત ન હોય પ્રભુ તણા આ જગતમાં જેટલા ભગત છે એટલા બધાય ભગવાનના નથી હવે તમને ખરેખર આશ્ચર્ય થશે ભગત ઘણાય છે એની ના નથી પણ બધાય ભગત ભગવાનના નથી સર તમે કહેશો કોના હશે તો દેવીઓના દેવના ભૈરવના ભૂતના કોના ભગત છે ભગવાનના ભગત તો નથી બધા ના પાડી દીધી હવે આશ્ચર્ય એ થાય છે કે ભગવાનના આ નથી તો છે કોના તારે એમ કે છે કે ભગવાનના નથી અને કોઈ દેવ દેવી નાય નથી તો કોના કે માયાના ભગત છે માયાના ભગત સાથે ભક્તિ ભગવાનની કરે છે અને તમે માયાના ભગત કેમ કહો છો ભક્તિ ભગવાનની કરે છે અને માયાના ભગત તમે કેમ કહો છો ત્યારે સ્વામી કહે છે નિષ્કામ સકામ બે ભક્ત રે તેની પણ જાણી જોઈએ વ્યક્તિ રે એણે તળાવ કર્યું એણે વાવ કરી એણે સદાવ્રત ખોલ્યું એણે દાન દીધું એણે મંદિર કરાવ્યું માનો એણે પ્રતિષ્ઠા કરી એટલે તમે એને ભગવાનનો ભગત માની લેશો હવે બહુ વિચારવા જેવી કથા આવે છે આપણે જાણીએ છીએ કે ભગત છે એક પદમાં એવું કહે છે હરિના જન તો મુક્તિ ન માગે ભગવાનના ભક્તો એને મુક્તિ ન માગે ભગવાન આગળ તો બીજી વસ્તુ ક્યાંથી માગે અને આ તો બધા બીજું માગે કેટલું એને હરિના જન કેમ કહેવાય એમ કહે છે એને અર્થે ભજે એવી નાશરે તે તો સર્વે સર્યા સુધી દાસ માયાને માટે ભક્તિ કરે છે સકામ ભક્ત તો સકામ ભજે કામ સારવા તાપ તન મનના નિવારવા સકામ તો કામ સારવા માટે પ્રભુ ભજે છે તન મનના તાપને નિવારવા માટે પ્રભુ ભજે છે અને કામ સરે ને ત્યાં સુધી દાસ રહે છે અને પછી એને ભગવાનને કાંઈ લેવા દેવા હોતા નથી એને ભગવાનનો ભગત ન કહેવાય કે છે અને આ જગતમાં જોજો ઘણા એવા છે એક ભાઈ ને નોકરી નહોતી મળતી સમજાય એક સાધુને પૂછ્યું કે નોકરી નથી મળતી મને નોકરી મળે એવું કંઈક કરો ને ત્યારે સંતે કહ્યું કે ભાઈ તું છે ને આ મંદિર રોજ વાળજે મહિનો મંદિર વાળ એટલે તને ભગવાન નોકરી આપશે એટલે ઓલો મંદિર વાળવા માંડ્યો મંદિર 20 દાડા વાળ્યું તો નોકરી મળી ગઈ 21માં દિવસે હાવણી મૂકી દીધી આનું નામ ભગત વિચાર કરે ડાયો માણસ હા એક જણાની વાત એક હરિભક્તે કરી એક ભાઈ ગયેલા સુરત સમજ્યા એ કાંઈક નોકરી સારું થઈ એક જગ્યાએ એને નોકરીએ તેડાવ્યા પછી એક દિવસ કામ કર્યું છે એણે ત્યાં એટલે ઓલા એ ના પાડી દીધી ભાઈ તું નહીં ફાવે અમને એટલે પછી એને જ્યાં ઉતારો કર્યો ત્યાં આવ્યા હરિભગત હતા પછી સવારમાં પૂજા કરે ભજન કરે અને જેને તેને પૂછે કે મારો કાંઈ મેળ ખાય તો મને કાંઈ ગોઠવી દો પછી 2-3 દિવસે કોકે કહ્યું ભાઈ ફલાણી જગ્યાએ તારી જગ્યા છે ત્યાં આવ્યો જા પછી ત્યાં ગયા અને બસ નોકરી મળી એટલે સવારમાં પૂજા મૂકી દીધી પછી તો 2-4 દી સવારમાં નાહી ધોઈને તરત પૂજા કર્યા વગર વ્યો જાય તો ભલે 2-4 દી થયા એટલે ઓલાએ ના પાડી ભાઈ તારું કામ મને ફાવતું નથી એટલે પાસે વળી પૂજા ચાલુ કરી ભલે 2-4 દી પૂજા કરી ત્યાં વળી કોઈકે કહ્યું ફલાણી જગ્યાએ તારી નોકરી નક્કી છે એટલે ત્યાં જવા માંડ્યો વળી પૂજા મૂકી દીધી વળી નોકરી પછી ગઈ ફરી વાર વળી પૂજા ચાલુ કરી. આવી રીતનું માણસો કરે છે. સ્વાર્થ સારું પ્રભુ ભજે છે. આપણે એમ જાણીએ કે આ ભગવાનનો ભક્ત છે, પણ ખરેખર એના જેવો કોઈ ન હોય. એ પણ એવડો એ બુદ્ધિશાળી હોય, જાણતો હોય કે ભગવાન આગળથી માલ મળે એવું છે, એટલે ભગવાનનો દાસ તેને રહેતો હોય, બાકી ભગવાનને એને કોઈ આંધો જ ન હોય. સ્વાર્થી કહેવાય એને. એના ઉપર તો ભગવાનને સાચા સાધુને રીહ ચડે. વેપારી આવડો હતો, હાટા ડોટા કરે એવો. એને ભગવાનનું નથી થવું, ભગવાનનું હોય ને એ ઘરનું કરવું છે, એટલે ભગવાનને ભજે. આપણી આગળ કોક આવે લાલા છાંટવા માંડે, તમે તો બહુ મોટા છો ને, આમ છો ને તેમ છો ને, તો આપણે સમજી લેવું કારણ કંઈક કામ છે. નહીતર હું વળી એવું કહેવાની જરૂર, આમ તો આમો મળે બોલાવતો ન હોય. આવું થયું છે. ભગવાન અરે ઘણા આવો ધંધો કરે છે. તમને ખોટું ન લાગે તો કહું, તમે ખોટું ન લખાડતા. આપણું કેમ છે એ જોઈ દો. સકામ ભક્તના તો મોટા ને મોટા ઢગલા થાય એમ છે. બોલો, કોલસાની ખાણ ખોદાય છે ને એમાં જેટલા હીરા નીકળે છે ને એટલા નિષ્કામ ભક્ત, બાકી જેટલો કોલસો નીકળે છે ને એટલા સકામ છે. એ અમને ખબર હોય, અમે સાધુ જાણીએ કોણ સકામ છે, કારણ કે અમારી આગળ આવીને બોલે તો એમ સમજી જાય આ સકામ છે અને આ નિષ્કામ છે. બોલે એના મોઢેથી કોઈ દી એવું ન નીકળે કે અમને કંઈક આશીર્વાદ દો, કે અમારા માથે કંઈક કૃપા કરો. બસ એ કહે તો એટલું કે અંતઃશત્રુ જીતાય એવું કહેજો, ભગવાનમાં મન રહે એવું કંઈક કરો. બાકી તો ધરતી ઉપર સંપત્તિ તો નાસ્તિકને ઘરે છે. ગાડીઓ તો ભગવાનને ગાડીઓ દે છે ને એ ફેરવે. હું એમાં મોટ માની, કોઈ એમ કહેતા હોય કે મારા ઉપર ભગવાનની કૃપા છે એટલે મારે ઘરે બંગલા છે ને ગાડીઓ છે, જા જા મૂર્ખ, એ કૃપા નથી. કૃપા એને ન કહેવાય. કૃપા એને કહેવાય અંતરમાં માયાનો ઘાટ ન થાય. ભગવાન સિવાય બીજા સંકલ્પ ન થાય તો સમજવું ભગવાનની કૃપા થઈ. ભગવાન તે શું એવી કૃપા કરતા હશે તો તારા ઉપર કૃપા ન, એટલે નાસ્તિક ઉપર કૃપા નહીં, એને ઘરે ગાડીઓ છે એનો અર્થ શું કરશો? અને એના ઉપર એ કૃપા કહેશો તોય તો ભગવાનને ગાળ્યો દેશ તોય કૃપા. કૃપાનો અર્થ એ સમજતા નથી. બોલો, 60 વર્ષ સત્સંગ કર્યો પણ એટલું ખબર તો પડી નહીં. મંદિરના પગથિયા ગયા નકરા જ્ઞાન તો મુદળનું આવ્યું. લ્યો, ગમે એમ થયું હોય સમજાણું નહીં સમજવાનું. નિષ્કળાનંદ સ્વામી કહે છે સકામ છે ભગવાન આગળથી. ભગવાન સિવાયની આશા રાખીને જે ભગવાનને ભજે છે એ ભગવાનના દાસ નથી. સાંભળો સ્વામીના શબ્દમાં,
એને ભક્ત હરિના ન કહીએ રે, વાત એ પણ સમજે લઈએ રે.
એને ભક્ત હરિના ન કહીએ રે, વાત એ પણ સમજે લઈએ રે.
એને ભક્ત હરિના ન કહીએ રે, વાત એ પણ સમજે લઈએ રે.
એને ભક્ત હરે નાના કહીએ રે, વાત એ
ખુલ્લા શબ્દ એને ભગત કહેવાય જ નહીં.
સુત કલત્ર દેહ સારું રે, ભજે છે ભાવે ભક્ત હજારો રે.
સુત કલત્ર દેહ સારું રે, ભજે ભાવે હજારો રે.
સુત કલત્ર દેહ ની સારું રે, ભજે છે ભાવે ભક્ત હજારો રે.
સુત કલત્ર દેહ સારું રે, ભજે છે ભાવે ભક્ત હજારો રે.
એનું આશ્ચર્ય નહીં કાંઈ અણુ રે, સહુ સારે છે કામ આપણું રે.
એનું આશ્ચર્ય નહીં કાંઈ અણુ રે, સહુ સારે છે કામ આપણું રે.
સાચા ભક્ત એને ન ભણીએ રે, અર્થાર્થી કે જન ગણીએ રે.
સાચા ભક્ત એને ન ભણીએ રે,
અર્થાર્થી એ જન ને ગણીએ રે.
અર્થાર્થી એ જન ગણીએ રે.
આ ભગત નહીં સ્વામી ના કે છે, એને ભક્ત હરિના ન કહીએ. હરિના ભગત થવું એ તો બહુ કામ કઠણ છે.
બધાયનું કામ નથી, બધાયનો એ માર્ગ નથી, બધાય ત્યાં ન પોહાય. ક્યાંથી ભગત થવું? માલિકર ભગવાન વિનાની બીજી આશાઓ પડી છે અને ભગત કેમ થવું? ભગત એને જ કહેવાય ભગવાન વિના જેને કાંઈ જોતું જ ન હોય, બસ આમ નામ ભગત. બાકી કોઈ ભૂલ ન કરે, ભૂલમાંય ભૂલ ન કરે. મનમાં જો ભગવાન વિનાની આશા હોય તો સમજી લેજો ભગતનું હજી હું ડીટ્યુ થયો નથી, તો આખો કેદી થશે. ભગવાન વિના બીજી આશા છે ને ભગત કેમ કહેવાય? ભગવાન વિના કાંઈ જોઈ જ નહીં, બસ જોઈ એક ભગવાન ભક્તિ, આ નામ ભગત. મારો વાંક કાઢતા નહીં, ફરીને ગવરાવું.
એને ભક્ત હરિના ન કહીએ રે, વાત એ પણ સમજે લઈએ રે.
એને ભક્ત હરિના ન કહીએ રે, વાત એ પણ સમજે લઈએ રે.
એ સુત કલત્ર દેહની સારું રે, ભજે છે ભાવે ભક્ત હજારો રે. પ્રાકૃત ભક્ત જો કાવે રે,
એની ભક્તિ હરીને ન ભાવે રે, એ તો પ્રાકૃત ભક્ત જો કાવે રે.
ભક્તિ કરે છે ભગવાનને, એની ભક્તિ જરાય ગમતી નથી. હું કહેવું તમારે તો ભગવાનને જરાય ગમતી નથી. ભક્તિને આવડો આ સોટ્યો છે, માળા લઈને, તપ લઈને, તીરથ લઈને, વ્રત લઈને, ઉત્સવને, પ્રતિષ્ઠાને, વાયવને, કુવા ક્રિયાસ કરે, એની ભક્તિ હરીને એનો ભાવે રે. તૂટી જાય મહેનત કરી કરીને ભગવાનને, એમ જ થાય મરી જાય એમને. તે જે કર્યું છે એ તો હું તને આપી દઈશ, પણ તને સાચું કાંઈ મળવાનું નથી, તારો આશય ખોટો છે. દીકરાની આશા હશે તો ભગવાન કે એક લોંધો તારે ઘરે અહીં ક્યાં તાણે ઉપાડ, રમાડ્યા કર, ફેરેવા કરી કાંખમાં તેડી, જલસા કર. પૈસાની ઈચ્છા હશે થોડાક તારે ઘરે ઢગલો, ગીણ્યા કર, આટલા ગયા ને આટલા રહ્યા, કાંઈ માથા કોઈ. પણ મારું દર્શન તો મહાદુર્લભ છે, મારી સેવા ને મારું દર્શન તને મળવાનું નથી, કારણ કે તને મારી જરૂર નથી ને, મારી તને ઈચ્છા નથી. મારી ઈચ્છા નથી, મારી માયાની ઈચ્છા તને છે. તને માયામાં મોહ છે, મારામાં મોહ નથી. તારું મન માયામાં છે, મારામાં મન નથી. તારે સેવા કરવી સૈયા છોકરાની, મારી કરવી નથી. તારે સેવા કરવી પૈસાની, ધનની, એનું મનનું ધ્યાન, ભજન, કીર્તન, કથા વાર્તા કરવું છે, તને મારું તાન હજી ચડ્યું નથી, તો તને એ આપશું, બીજું શું. જે કાંઈ કર્મ માણસ કરે છે એનું ફળ તો એને ભગવાન આપે જ છે, એમાં નવાઈ જેવું નથી. ભગવાન કર્મ ફળ પ્રદાતા છે, કરશો કર્મ એનું ફળ મળશે. કોઈની મહેનત ભગવાન પાણીમાં નથી નાખતા. ઘણા માણસ ઊંધી મહેનત કરે છે તો એને ફળ મળે છે. અરે એમ કહેવાય છે જૂનાગઢમાં એક લવિયો કરીને હરિભગત હતો, દરજી હતો, અને એનું ઘરવાળું મરી ગયું અને પોતે વાસનાવાળો જીવ, અને મંદિરે આવે અને મનમાં શોક થયા કરે કે ભારે કરી ગર્ભંગ થયો નાની ઉંમરમાં, હવે બીજું ઘર કરવું છે, બીજું ઘર ગોતે. ને એમ કરતા એક ભાઈ મંદિરે દર્શન કરવા આવતા, એના રૂપમાં ભાઈ મોહ પામ્યા, સત્ય બની ગયેલી ઘટના. ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી વખતની આ વાત છે, જૂનાગઢના ઇતિહાસમાં લખાણું. આ એ દર્શને આવતા બેન, એમાં ભાઈને મોહ થયો અને એને વરવાની ઈચ્છા કરી. એના જેવો કોઈ વેવલો હશે એને પૂછ્યું કે મારે ફલાણી યારે લગ્ન કરવા ઘરઘણું. બોલ્યો કે એ તો પરણેલી છે, કે ભાઈએ કરી ગયા છે, પરણેલી છે તો હવે મારે શું કરવું, કે મારે એની હારે કહે છે મન માને, હવે શું કરવું, ઉદાસ થઈ ગયો સમજ્યા. તારે બોલો વેવલો કહે છે, એક કામ કરીને, ભગવાન કર્મ ફળ પ્રદાતા છે, તું એવો સંકલ્પ મનમાં નાખી અને માંડ સેવા કરવા સાધુ સંતોની રોજ મંદિર વાળ બીજું ત્રીજું મંડી પડે, અને એવો સંકલ્પ કરી કે એનો ધણી મરી જાય ને એ સ્ત્રી મને મળે. અને ખરેખર હકીકત ઘટના એ ઘટી, હા એણે ખરેખરી સેવા કરી. અને મંદિર વાળા જૂનાગઢનું આ મોટું મંદિર છે, આખું મંદિર વાળાને આખો દી સેવા કરે, પરસેવે રેબજેબ થઈ જાય. અને ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, લવિયા સરખો સંકલ્પ રાખજો,
અરે સ્વામી હરખો જ છે એમ કે, સ્વામી ને એમ કે. અને 6 મહિને ધડાકો થયો ઓલી બાઈ રાંડી, અને આનું ઘર માંડ્યું. બોલો આ ઘટના ઘટી. હવે ભગવાનનો દાસ હતો, હરિભગત હતો, સ્વામિનારાયણનો હરિભગત હતો. અને એમ કહેવાય છે કે અંતકાળે શ્રીજી મહારાજને તેડવા આવ્યા, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, અને કહ્યું છે કે લવા બે જા વિમાનમાં હું તને તેડવા આવ્યો છું. ત્યારે હું બોલ્યો ખબર છે કે મહારાજ, મારા બાબલો હજી નાનો છે, મારે કેમ ધામમાં આવવું? બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને ઈશારો કર્યો કે મહારાજ આવડો નીકળશે નહીં શરીરમાંથી, એના છોકરાને વિમાનમાં બતાવો. એટલે એના છોકરાને વિમાનમાં બતાવ્યો અને કહ્યું જો તારો છોકરો પણ અમારી હારી આવે તારો લાલો, માટે હાલ વિમાનમાં બેસ. તારે ધીમે રહીની બોલ્યો, માંદો પડેલો હતો તોય, મારા લાલિયો તાવે પણ લાલિયાની માં. ત્યારે ભગવાને એની સ્ત્રીને પણ વિમાનમાં બેઠેલી દેખાડીને એમ કહ્યું છે, યોગ માયા કરીને બતાવીને કે હાલ આ તારી સ્ત્રી આવે છે ત્યારે વિમાનમાં બેઠો શરીર છોડીને, અને વિમાન આકાશ માર્ગે ઉપડ્યું. અને એમ કહેવાય છે કે વચમાં વિમાન જતું હતું, અને એ વખતે ભગવાનને બ્રહ્માનંદ સ્વામી ઈશારો કર્યો કે મહારાજ હવે લાલિયોને એની સ્ત્રીને અદ્રશ્ય કરો. એટલે ભગવાને તરત જ એ બેને અદ્રશ્ય કર્યા. આવડો અકળાણો, મહારાજ મારી સ્ત્રી ને મારો લાલો ક્યાં? ભગવાન કહે છે એ તો ન્યાય ન્યા અહીં નથી. તો કે નહીં, તો કે હમણે હતા નહીં, તો કે મેં તને ખાલી દેખાડ્યા હતા, તું નીકળતો નહોતો દેહમાં, અને આંચકો માર્યો નથી આવવું મારે ધામમાં. બ્રહ્માનંદ સ્વામી કે હા તો અરે ઉતાવળે કરીમાં લઈ જવાનો, નહીં એમ કરીને અધવચથી વિમાનમાંથી ઠેકડો માર્યો. બોલો એ ખારાપાટમાં ઉતરી ગયો, આવી કથા લખી છે, વિમાનમાંથી ઉતરી ગયો. વાત લખી સાધુએ, સમાધિ વાળા સાધુએ જોઈને કથા લખી, ન ગયો ભગવાન. મારે તો અહીંયા એ કહેવું છે કે તે ભગવાનને શું છે, તમે જેવી આશા રાખીને કરો એવું તમને મળે, ભગવાનને કાંઈ છે નહીં. પણ એના ઉપર ભગવાનને રીસ ચડે છે, રાજીપો થતો નથી. ભગવાનને તો શું, તમારા જેવા કર્મ હોય એવું ફળ એને દેવું છે, એ તો કર્મ ફળ પ્રદાતા છે. પણ એના મનમાં એમ થાય કે આવું હું કામ કરતો હશે એમ, કંઈક હારી આશા રાખતો હોય તો. એટલે એવા સકામ ભક્તને ભક્ત કીધા નથી, અને એ ભગવાનને ઘરે જાતા નથી. માટે ભગવાનના ભક્ત સાચા ભક્ત થાય, પ્રાકૃત ભક્ત મટી એકાંતિક ભક્ત થાય તો જ આત્યંતિક કલ્યાણ થાય છે. એ પહેલાં કલ્યાણ થતું નથી એવું આ કલ્યાણ નિર્ણયનું કહેવું છે. હવે સ્વામી એમ કહે છે કે સાંભળ, સાચા ભક્ત તણી ઓળખાણ રે, કહો સાંભળ જે તો સો જાણ રે.
સાચા ભક્ત તણી ઓળખાણ રે, કહો સાંભળ જે તો સો જાણ રે.
સાચા ભક્ત તણી ઓળખાણ રે, કહો સાંભળ જે તો સો જાણ રે.
સાચા ભક્ત તણી ઓળખાણ રે, કહો
સાચા ભક્ત કોને કહેવાય?
તો જાણ રે.
શુદ્ધ અંતર ને શુદ્ધ આશરે, શુદ્ધ મને પ્રભુ ને ઉપાસે રે.
શુદ્ધ અંતર ને શુદ્ધ આશરે, શુદ્ધ મને પ્રભુ ને પાસે રે.
હે નિષ્કામ કપટ રહિત રે, શુદ્ધ ભાવ શ્રદ્ધા એ સહિત રે.
નિષ્કામ કપટ રહિત રે,
નિષ્કામ કપટ વિનાના શુદ્ધ ભાવે શ્રદ્ધાએ પ્રભુ ભજે.
યશ કીર્તિ વધારવા લાજ રે, નહીં દંભ દેખાડવા કાજ રે.
યશ કીર્તિ વધાર
માન મોટા સારું પ્રભુ નથી ભજતા,
નહીં દંભ દેખાડવા કાજ રે.
નહીં ઈર્ષ્યા ને અમરસ રે, નહીં સ્પર્ધા થવા સરસ રે.
નહીં ઈર્ષ્યા ને અમરસ રે, નહીં સ્પર્ધા થવા સરસ રે.
નહીં સ્પર્ધા થવા સરસ રે,
નહીં સ્પર્ધા થવા સરસ રે.
આ સાચા ભક્તના લક્ષણો કયા? જગતમાં યશ કીર્તિ વધારવા સારું, લાજ વધારવા સારું દંભ કોઈ દી કરતા નથી, ઈર્ષ્યા ક્યારેય કરતા નથી. અમરાશ એટલે ક્રોધ, ક્રોધનો ત્યાગ કર્યો છે, કામનો ત્યાગ કર્યો છે. વળી બધાથી હારું થવા હારું જેને સ્પર્ધા નથી, સ્પર્ધા થાય ઘણાને, હું એનાથી આગળ વ્યો જાવ એમ નથી એની ઈચ્છા એવી. એના મનમાં એક નક્કી થઈ ગયું છે, ઘરી હૈયે રાખવા, બસ ઘરે ગયું બીજું બધું કાંઈ કામનું નથી. બીજું છેવટે બધું પડ્યું મેળવવાનું છે, બીજું જેટલું કરશું એટલું પડ્યું મેળવવાનું છે, જેટલું રાખશું એટલું છોડવાનું છે. ભલે ભેગું કરીએ કાંઈ વાંધો નહીં, કરો એક દી તો મેળવવાનું, મહારાજ સિવાયનું બધું મેળવવાનું છે. બીજું ગમે એટલું યાદ કરીશું પણ છેવટે ભૂલવાનું જ છે, એને ભૂલ્યા વગર છૂટક્યો જ નહીં. ગમે એટલી સંપત્તિ ભેળી રાખશું પણ એક દી તેને મેળવવાની છે. ભગવાનના ભક્ત ભગવાન રાખે, બાકી બાકીમાં ક્યાંય માલ ન માને એનું નામ ડાયો કહેવાય અને એનું નામ ભક્ત કહેવાય. એવી રીતે આ જગતમાં જીવે ભગવાનને જ માટે જો વાવ કુવા તળાવ મંદિર પ્રતિષ્ઠા વ્રત દાન અન્ન ધન વગેરે કર્યું હોય અને એ પડ્યું હોય ને એવડો એ યોગ્ય હોય અને એનું ભગવાનના કામમાં આવે તો એનો ઉદ્ધાર થાય છે, બાકીનાનો નહીં. આ વલ્યા પ્રશ્નનો ઉત્તર કર્યો. એને ભેળું કરેલું અન્ન હોય, એને ભેળા કરેલા વસ્ત્ર હોય, એ ભગવાનના કામમાં આવે તો એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એ ભગવાન પાસે જાય છે. જો સ્વામીના શબ્દમાં,
જમે અન્નને પહેરે વાસન રે, આવે હરિ અર્થે એનું ધન રે. જમે અન્નને પહેરે વાસન રે, આવે હરિ અર્થે એનું ધન રે. હે તેણે પામે પરમ પ્રાપ્તિ રે, રેમાં ફેર નથી રાય રતી રે. તેણે પામે પરમ પ્રાપ્તિ રે, તેમાં ફેર નથી રાય રતી રે. ભૂષણ વસન વાહન વળી રે, ખાટ્ય પાટ્યાદી વસ્તુ સઘળી રે. ભૂષણ વસન વાહન વળી રે, ખાટ્ય પાટ્યાદી વસ્તુ સઘળી રે. હે આવે પ્રગટ પ્રભુને એ કામ રે, પામે સુખ નિધિ એનો શામ રે. આવે પ્રગટ પ્રભુને કામ રે,
નિષ્કામ ભક્તનો
સુખ નિધિ એનો શામ રે.
એટલું ભગવાનના ભક્ત વિચારી રાખે, નિષ્કામ ભક્તનો જો ભગવાનના કામમાં આવે છે તો એનો સ્વામી સુખધામ પરમાત્માને પામે છે. સકામને કાંઈ મળતું નથી. નિષ્કામ થઈને ભગવાનને માટે કાંઈ કર્યું હોય, ની પડ્યું રહ્યું હોય, પાછળથી ભગવાનનો અવતાર થાય, એની પડેલી ચીજ વસ્તુ પદાર્થ ગમે તે પ્રભુને ઉપયોગમાં આવે તો ઓલા જીવોનું ત્યાંથી ડાયરેક્ટ કલ્યાણ થાય. આટલી વાત ચોક્કસ સમજી રાખવી.
વાય કુવા તલાવ ભવન રે, તેના કરાવનારા જે જન રે. વાય કુવા તલાવ ભવન રે, તેના કરાવનારા જે જન રે. હે તેહ પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપ્તિ રે. તેહ પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપ્તિ રે. હે પીએ પાણી નો એ નિર્મય રે, બેસે એના કરેલ ઘર છાય રે. પીએ પાણી નો એ નિર્મય રે, બેસે એના કરેલ ઘર માય રે. હે પીએ પાણી ના એ નિર્મય રે, બેસે એના કરેલ ઘર છાય રે. પીએ કરેલ હરી કામે રે, તેણે કરી એ પાણી સુખ પામે રે. આવ્યું એનું કરેલ હરી કામે રે, તેણે કરી એ પાણી સુખ પામે રે.
માટે આપણે નક્કી કરી વાળું, કઈ ગાડલા ગોદડા વગેરે કઈ કરાવવું, મનમાં સંકલ્પ રાખવો કે ભગવાન ધરતી ઉપર જયારે અવતાર લે ત્યારે આપણું કામમાં આવશે. તમને એવું લાગતું હોય ભગવાન તો બહુ મોડા પ્રગટે અને ગાડલા ગોદડા તો હડી જાય, તો કંઈક એવી વસ્તુ કરાવી ભગવાન આવે ત્યાં સુધી રહે, કારણ કે કલ્યાણ થાય છે. આમાં લખ્યું છે કેવા, આમાં પ્રશ્ન પૂછ્યા છે જે માણસના મગજમાંય ન હોય, કોઈ દી કોઈ દી એને સંકલ્પય ન થાય આવો કે કંઈક કર્યું હોય ને ભગવાન પાછળથી આવે ને એને ભગવાનનો ઉપયોગમાં એ વસ્તુ આવે ને મારો મોક્ષ થાય એમ. ગાદી તકિયા ગાડલા ગોદડા ઓશિકા ઓસાડિયા આ બધું ભગવાનના કામમાં આવે સુતા બેઠામાં તો ઓલ્યાનું કલ્યાણ થાય છે. એના કરાવનારા જીવ જે પામે પ્રભુના સુખને તે વાડી ક્ષેત્ર પરબ સદા વ્રત બાંધી ધર્મશાળા પામે મૃત ધર્મશાળા વગેરે કરી મરી જાય. ગાય ગવા મહિષી ગજ બાજ મેલી મરે એ સર્વે સમાજ પણ કેડે આવે અર્થ કાંઈ હરિ હરિજનની સેવા માય તેણે કરીને થાય કલ્યાણ. ચોખ્ખું કહી દીધું તે પણ નિશ્ચય જાણજે નિર્વાણ. ચોખ્ખું રથ વેલ પાલખીને મેના કરાવેલો હોય જન જેના જીવો ત્યાં સુધી જોગ ન મળ્યો પછી સર્વે મૂકીને પ્રાણી પડ્યો એટલે ગયો મુઓ મેલી એ સર્વે મિરાત પાછળ આવી એ પરને હાથ તેહ વડે શ્રીહરિ સેવાય તેનું કલ્યાણ જરૂર થાય. લ્યો એમ પણ કલ્યાણ થાય છે. દૂધ દહીં માખણ ઘી મિશ્રી જેમાં હોય પ્રગટ પ્રભુ શ્રી હરિ તે ગાય મહિષીની ગતિ થાય પ્રભુ પ્રસંગે પ્રાપ્તિ. લ્યો જે ગાયનું ભગવાન દૂધ જીમ્યા હોય દહીં માખણ ઘી એ ગાયનો મોક્ષ થાય. આપણે હમણાં જ કથા સાંભળી ગયા બકરીનું કલ્યાણ થયું. ભગવાનને અર્થે નહોતું કામમાં આવ્યું, ભગવાનના સાધુના ઉપયોગમાં આવ્યું હતું તો એ કલ્યાણ થયું. તો ભગવાને જે ગાયનું દૂધ પીધું એનું કલ્યાણ કેમ ન થાય. તે ગાય મહિષીની ગતિ રે થાય પ્રભુ પ્રસંગે પ્રાપ્તિ કેના અસ્થિ શૃંગ રોમ ચામ આવે મહાપ્રભુજીને કામ. કોઈ પ્રાણીનું ચામડું ભગવાનના જોડા થાય, કોઈના હાડક્યા કોઈના શિંગડા એ ભગવાનના કામમાં જો આવી જાય તો એ પ્રાણીનો પણ ઉદ્ધાર થઈ જાય, એની એ પરમ ગતિ થાય છે. કેમ જે એનો દેહ ભગવાનના કામમાં આવ્યો. કોઈ ઝાડની છાલ પાંદડા દળ ફળ ફૂલ કંદ મૂળ ભગવાનના કામમાં આવે તો એ ઝાડનું કલ્યાણ થાય. કોઈ ઔષધિ ભગવાનના કામમાં આવે તો એ ઔષધિનો જે જીવ હોય એનું એ કલ્યાણ થાય છે. એમ મનમાં માની લેજો. હીરા મોતી માળા કંકર પથ્થર રત્ન રૂપાળા અતિ કષ્ટ કર્યા હોય ભેળા પડ્યા રહ્યા તે ચાલતી વેળા તે વડે પ્રભુ જો પૂજાય તેના ધણીનું કલ્યાણ થાય. કામ થઈ જાય એનું. કાવ્ય કરી હોય કોઈ કવિએ અને એ કાવ્ય ભગવાનના કામમાં જો આવી જાય તો એ કાવ્ય કરનારો જે કવિ એનો એ પણ મોક્ષ થઈ જાય. કોઈ ગ્રંથ લખ્યો હોય ભગવાનને પાછળ વાંચવામાં ઉપયોગમાં આવે તો એ ગ્રંથનો લેખક પણ પરમાત્માને પામે છે. આવો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રગટ પ્રતાપ છે. આ પ્રગટ ભગવાનનો મહિમા અતિશય અહીંયા ગાવામાં આવ્યો છે. તે સહુ કોઈ ભવપાર પામે છે એમાં જરાય શંકા રાખશો નહીં એમ મુક્ત એ મુમુક્ષુને સમજાયું છે. અને હવે મુક્ત મુમુક્ષુને એક બીજી વાત કહે છે.
મુમુક્ષુ તો મને માનજે પૂરણ આણી પ્રાતેતા.
મુમુક્ષુ તો મને
કલ્યાણ કહો કોઈ રે તા.
હરે હરે જન્મ આવે નાનોય કલ્યાણ કહો કોઈ રે તા.
હરે હરે જન્મ આવે નાનોય કલ્યાણ કહો કોઈ રે તા.
હરે હરે જન્મ આવે નાનોય કલ્યાણ કહો કોઈ રે તા.
કલ્યાણ નિર્ણયના આટલા શબ્દ અતિ પ્રધાન છે. વારંવાર આ શબ્દો આવે છે. કયા શબ્દો? હરિ હરિજન મળ્યા વિના નોય કલ્યાણ કહું કોઈ રીત. આ તો વારે વારે બોલે છે. જેથી ભગવાન મળે જેથી સાધુ મળે તેથી કલ્યાણ થાય એ પહેલા કલ્યાણની રાહ જોવીને મહેનત કરો. મહેનતનું ફળ એ છે સત્સંગ મળે, સત્સંગનું ફળ એ છે ભગવાન મળે. ખાસ શ્રીજી મહારાજે વટનાથમાં કહ્યું છે વ્રત તપ તીર્થ જગન જોગ એ બધાનું ફળ સત્સંગ મળ્યો એ છે. અને સત્સંગનું ફળ એ એકાંતિક થવું ને પ્રભુને મળવું. બસ એક આશ્ચર્યની વાત તો આપણે ચોખે ચોખી કહેવી જોઈએ કે આપણને સત્સંગ તો મળ્યો છે, સત્સંગ તો મળ્યો છે. અને સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું આવે છે? લોયાના છઠ્ઠામાં સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું? તો કે એમાં એકાંતિકપણું આવે. તે એકાંતિકપણું તે શું? તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચારેય વાના જેનામાં હોય એ એકાંતિક ભક્ત કહેવાય. અને એકાંતિક થયા વિના આત્યંતિક કલ્યાણ ન મળે ગમે ત્યાં ફરી આવે નહીં, ગમે એના ધબા લઈ આવે નહીં, ન્યા એમ હગા થાય કોઈ. સત્સંગ મળ્યા પછી તો આત્યંતિક કલ્યાણ ઈચ્છવું અને એકાંતિક થવું વિષયમાં લસ બસ રહકતો હોય અને કોકનું બળ લઈને ધડાકા મારતો હોય કે અમે જાહું, એમ ક્યાંથી જતા? ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાલ સ્વામી ની સેવા કરનારો લવિયો અડધેથી વિમાન માંથી ઉતરી ગયો. હે, એવા લવિયા ઘણા ઉતરી જાય, ક્યાંય અક્ષરધામમાં જાય નહીં. આશય ભૂંડા ભૂખ હોય ને મોટાને તો કાંઈક આશાથી સેવતા હોય, ભગવાનની આશાથી નહીં. બહુ હસવું આવે આપણને. અને મોટાની તો એવી રીત હોય છે બધા ઉપર રાજી, એ શું કામ કુરાજી થાય? ઘણા તો આવીને અમને પૂછે સ્વામી રાજી છો ને અમે એમ કેવી ખરે ખરા જલસા તા ત્યાં ક્યાં અમારે તારી યારે કઈ વ્યવહાર કરવો, શું કામ કહીએ અમે કુરાજી છીએ એમ? ખાલી વાત એવા ખરા પાછા પૂછે રાજી છો ને સ્વામી રાજી થાય એમ કે હા રાજી ભલા માણા રાજી નહીં, આવી રીતનું પૂછે છે. કોઈ પૂછે કોઈ રાજી થાય. આ જગતમાં જો એવો રિવાજ છે ભાઈ, તમે ગમે એને રસ્તે પૂછો કેમ છો તો કે મજા છે, શેની હોય ભગવાન જાણે, હોય ન હોય એ જાણે, પણ રીત તો એવી જ છે. આવો મજા છે, પૂછજો ગમે એને જો શું કે મજા છે, કારણ કે એવી તો એક રીત છે કહેવાની મજા છે. પણ બાકી બિચારાને ગમે એ તકલીફ હોય એમ થોડો તમને કે ભાઈ તકલીફ છે, મજા છે સમજ કે. એમ સાધુને પૂછો રાજી છો ને, તો સાધુ એમ કે રાજી જ છીએ. પણ રાજીપા રાજીપામાં ફેર હશે કે નહીં? બધા ઉપર સાધુ હરખા રાજી હશે? તમારા ચાર પાંચ દીકરા હોય તો બધા ઉપર હરખા રાજી હો, વિચારી જાઓ ને. બધા ઉપર બાપ હરખા રાજી ન હોય, કોકની ઉપર વધુ રાજી હોય ને કોકના ઉપર ઓછા રાજી હોય, કોકને તો કહે નહીં ને કોકને તો સાની વસ્તુ કાઢીને દે એટલે બટા તને દઉં છું, એમ નામ રાજી કહેવાય. એક જગજીવન મને મળેલો, મને કે સ્વામી મારા ઉપર બહુ રાજી હતા બહુ. એક સાધુ થઈ ગયા મહાન, એની એ વાત કરતો હતો. પછી મને બહુ હસવું આવ્યું, બહુ હસવું આવ્યું. મેં કીધું સ્વામી બહુ રાજી હતા તમારા ઉપર? તા બહુ પસંદ, બહુ પસંદ અમારા ઉપર સ્વામી બહુ રાજી. મને થોડોક રસ થયો એટલે મેં પૂછ્યું શું તમારા ઉપર સ્વામી રાજી એટલે આમ તમે કેમ સ્વામી રાજી મારા ઉપર બહુ એમ માનો છો? ત્યારે કહે છે વાત કરો છો તે, એ સ્વામીની કૃપાથી કે અમારા ઘેરે ગાડી ઉપર છે. સ્વામીની કૃપા અમારા ઉપર થઈ તે મારી એક દીકરીનું વ્યવહાર થતું નહોતું, જરા ખોટખાપણી વાળી હતી, પણ સ્વામી રાજી થયા ને તે થઈ ગયું. સ્વામી બહુ રાજી. આજ રાજીપો હશે સાધુનો, આજ રાજીપો હશે. મને આનું જ આશ્ચર્ય થતા કરે છે, મને ખુદને થતા કરે છે, ઘણી વાર થાય છે કે આ રાજીપો સાધુ આ રાજીપો કરતા હશે. પછી એને જરાક પૂછ્યું તમે બ્રહ્મચર્ય પાળો છો? તા કે એ તો મારથી પડતું નહીં. તમારી ઉંમર કેટલી થઈ? તા કે 70 વર્ષની. મેં કીધું સ્વામી એટલા બધા રાજીને એટલું કામ ન થયું? વિચાર કરજો, રાજીપા રાજીપામ ફેર હોય, રાજીપા રાજીપામ ફેર હોય ને એનું કારણ એ આનો આશય હોય, એનું કારણ આનો આશય હોય, સાધુનો નહીં. રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટે રાખડી બાંધી. પછી રામાનંદ સ્વામી કે ભટ્ટજી માગો. તો કે સ્વામી રાજી થઈને જે દો એ. ત્યારે રામાનંદ સ્વામી કે ભટ્ટ બીજું કાંઈક દઈશ તો રહેશે નહીં, નાશવંત પદાર્થ હું આપે જા આજથી માથે હાથ મૂકીને કહું છું. ઉર્ધ્વ રહેતા થા મયારામ ભટ્ટ ઉર્ધ્વ રહેતા ત્યાં રામાનંદ સ્વામીના આશીર્વાદથી. નગર બે ભાઈએ બેહીને વિચાર કર્યો હતો. મયારામ ભટ્ટ ગર્ભંગ થયા ત્યારે ગોવિંદરામને મયારામ ભટ્ટ બે આખી રાત વિચાર કર્યો કે આલું લગ્ન કરવા છે, પરિવાર ઘર કરવું છે અને હવે શું કરવું એમ. પણ હું તું મયારામ ભટ્ટને ફરી વાર રામાનંદ સ્વામી કાઢી નાખ્યું. આનું નામ રાજીપો. બોલ્યો રાજીપો રાજીપો જ ન કહેવાય, કેટલી વાર કહેવું પણ આંખ ઉઘડતી નથી. સ્વાર્થી ને નથી આ મનાતું, એને ગળે ઉતરતું નથી. સ્વાર્થ છે ને ખૂંચી ગયો છે ને હાવ હૃદયમાં છે નીકળે. અને એટલે જ અમુક અમુક સ્વાર્થી હરિભગત ને સાચા સાધુ અરે બનતું નથી, કારણ કે એવડા એ બણગા ખોટા મારે ને એવડા ખોટા હોય ને એ બીજું ચીજું ઠબકાર્યા કરે જા બચ્ચા તેરા કલ્યાણ. એ આશીર્વાદના બાર પાંચ કોથળા લઈને હારે રખડ્યા કરે, થવું હોય થાય ને કે તેલ લેવા જાય કે છે અહીંયા આપણું તો કામ થાય. એમાં એકાદાને હાંસો પડી જાય, દાવડા પગી જાય ને જોજે હો કોના આશીર્વાદથી ભૂલતો નહીં મને ઓમ, હા 10,000 રૂપિયા અહીંયા આપી લે સેવા હારી કરે છોકરો મેં દીધો. હા એક ભગત આંટા મારે છે, એને સુરતમાં જઈને એક હરિભગતને કીધું તમારો છોકરો મેં આપેલો છો. બોલ્યો હરિભગત ખીજાણો તારો આપેલો લેતો જા જોઈ નહીં કે મારે આલી મળ્યો છે તે આમ થે આમ તો લે કે મેં આપ્યો છો મારા આશીર્વાદથી થયો. લ્યો એ એવા ને અમુક હોય એવા.
હરખે હરખા ભેગા થઈ જાય ત્યારે જારે જામે હો, ગુરુ એ લાલચુ ને ચેલા એ લાલચુ, બે ભેગા થઈ જાય ને ત્યારે જોડ થઈ જાય. ચેલાને આશીર્વાદ ની લાલચ અને ગુરુને પછી જેટલા મૂકો એટલો આશીર્વાદ મળે. 10 રૂપિયા મૂકો તો 10 નો મળે, 15 મૂકો તો 15 નો આશીર્વાદ મળે, 50 રૂપિયા મળે તો જબર મોટો મળે. પછી તમારી જેવી કમાણી, જેટલું તમારું ખીચું ખાલી થાય એટલો ગુરુનો આશીર્વાદ તમારા ખિસ્સામાં આવે. આશીર્વાદ પૈસામાં વેચાય છે, આટે ડોટે થાય. આવી તે કઈ મૂર્ખાઈ હતી છે. અને ગુરુને જયારે પૈસાની લાલચ જાગી ત્યારે ચેલાને કહેવા માંડ્યા કે બચ્ચા તમ તાર બીડી પીજે, જા હું સોન કલ્યાણ થઈ જાય. કેટલું કમાશ? મહિને 3,000 કમાવ, સારું, મહિને 200 રૂપિયા ગુરુની સેવા વાપરજે, મોક્ષ થઈ જાય. અને ઓલ્યાના મનમાં એમ થાય કે વાહ વાહ, ભગવાને પૈસા દીધા છે, કલ્યાણ થઈ જવાનું આપણું, ગુરુએ કીધું 200 રૂપિયા દેવામાં આપણું જાય, હું છોકરા આમતા મહિને 500 વાપરી નાખે, બસ ગુરુને મોક્ષ જ થઈ જાય. આને મોક્ષ થઈ ગયો મનમાં નક્કી એટલે પાળવાનું શ્રીપતિ, સમજાય? પછી શિક્ષાપતિ તો અભરાય જ મૂકી દેવાની, ગુરુના વચનમાં કલ્યાણ તો પૂરું થઈ ગયું. એટલે શિક્ષાપતિ બેચારી અભરાય પડી પડી ધૂળ ખાઈ ગઈ. અને આ ગુરુ પૈસાની લાલચમાં ગયા એટલે પછી પૂરું થઈ ગયું. એ તો ન્યાસ જોયા કરે ને ક્યાંનું ખીસું ગરમ છે, જેનું ભાડે ખીસું ગરમ ત્યાં ગુરુ થઈ જાય નરમ, સમજ્યા? પછી ન્યાસ જઈને કે કેમ છો, આવો આવો, આ છે તે છે, ફલાણું ઢીકળું લોકડું, આવી કથા બધી હાલે. એમાં કલ્યાણ ક્યાંથી? ભગત પામે વિચાર કરે ડાયો માણસ, મોક્ષ જોતો હોય જાગે, અને બાકીના ભોગ જોતા હોય એને તો છે ને, તેને ગામને સીમાડે બાવો બેઠો બેઠો બખાળા કરતો હોય ને એ છોકરા દે, એમાં હું એ પૈસા દે, એની વાહે મોટા ડેરા તંબુ તણાય છે, એ મરી જાય ત્યારે એની તિથિએ મેળો ભરાય છે, એવું બધું. પણ તો બધું ડીંડક કહેવાય, ત્યાં કેવું કલ્યાણ કાંઈ? લોકો ખીચડા પૂજે, બાવળિયા પૂજે, પીપળા પૂજે, હાલે એ તો ભારતમાં એવું હાલે. મોક્ષ ન થાય, માનો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને, કાં તો એના નિષ્કામ સાધુ મળે, તોડાવી નાખે બધેથી ચેત, માયામાંથી ઉખડી નાખે આખો, નો એતરવા દે બાપમાં, મામા, સ્ત્રીમાં, છોકરામાં, ધનમાં, ઘરમાં, વ્યવહારમાં, શરીરમાં, ઇન્દ્રિયોમાં, ભોગમાં, વિષયમાં, બધે જ ઉખાડી નાખે, મૂર્તિમ સોટાડી દે એમને સાધુ. અને એવા ભટકાય તેથી કલ્યાણ થાય, ને એવા ન મળે ત્યાં સુધી એમને આયુષ જાય, કાંઈ હારાવા જ નહીં. એ ગરીબ ભગતને મેં કીધું, તમે 15 વર્ષથી આટલા આટલા રૂપિયાની સેવા કરો છો, માનસી કરો છો કે નહીં? તો કે માનસી શું કહેવાય, માનસી મને કે શું કહેવાય? એક તો માનસીની કોઈએ તમને વાત નથી કરી, ત્યાં કોઈએ ભૂલ્યા નથી કીધું. 5 માનસી એને શીખવાડી, અત્યારે 5 માનસી કરે છે, બોલો. અત્યારે 3 કોળિયાનું ઋષિ ચાંદાણી કરે છે, હા ભજન કરે. 2 આરતીનો નિયમ છે, મંગળા અને સંધ્યા, જવાનું જવાનું જવાનું. કલ્યાણ ભગવાનના સંત અને કાં ભગવાન મળે તેદી થાય છે, એ પહેલા કોઈ દી કલ્યાણ થતું નથી. કોણ કરાવે, કોણ ઉખાડે જીવને માયામાંથી? ભગવાનના ભક્ત જાગે, આ પંક્તિને ખાસ ધ્યાનમાં લે. મોમોક્ષ તો મને માનજે, પૂરણ આણી પ્રાતેતા. મોમોક્ષ તો મને માનજે, પૂરણ આણી પ્રાતેતા. હરે હરે જન મળ્યા વિના નોય કલ્યાણ કહો કોઈ રેતા.
હરે હરે
ચાલ અવશ્ય વાત કરે, કરી પુરાણ માં પ્રમાણ.
આવે અવશ્ય વાત વાત કરે, કરી પુરાણ માં પ્રમાણ.
દેવીના 3 લોક માં જુઓ, ઝાંખી જો જડે કલ્યાણ. કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ.
કંઈક તરે, કંઈક તરશે, કંઈક તરે વળી આજ.
દેશનો તો સમજે, તર્યા મળ્યા જેને મહારાજ. કલ્યાણ
કારણે જાવું પ્રગટ પ્રભુ ને પાસ
આત્યંતિક કલ્યાણ કારણે જાવું પ્રગટ પ્રભુ ને પાસ
મોક્ષદાયક એ મૂર્તિ કે મોક્ષદાતા એના દાસ
મોક્ષદાયક એ મૂર્તિ કે
મોક્ષદાયક એ મૂર્તિ કે મોક્ષદાતા એના દાસ
મોક્ષદાયક એ મૂર્તિ કે મોક્ષદાતા એના દાસ
મોક્ષ દેનારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કાં તો એના દાસ બાકી બધી કાશ અને વલો વેસે સાશ એમાં કાંઈ નીકળે નહીં દહીં વલો હવે તો માખણ નીકળે માખણ બધું ઉતારી ગયું હોય માયા અને વાયા નકરું પાણી રહ્યું હોય ધોળું એને મંડી પડે વલો વાત કાંઈ નીકળે નહીં ફીન વળે છોકરા કરે છે ને પાલાની સાસ ખબર તમને પાંદડા માલિકો નાખીને દાંતણના ચીરી એની ઓલી કરીને મંડી પડે બિચારા હાંજ સુધી વલો હવે પણ એમાંથી શું થાય માખણ નીકળે બસ ફીણ વળે ખરેખર ફોહા થાય જોઈને છોકરા રાજી થાય હા મારી સાસ કેવી તારી સાસ કરતા મારી સાસ જોઈ લે એમ કે પણ કોઈની સાસમાં માખણ ન નીકળે ભગવાન મળે કાં ભગવાનના સાધુ મળે તો કલ્યાણ થાય બાકી તો ફીણ વળે જુઓ સ્વામીના શબ્દમાં
તે હવિના તેલો કને માઈ રે નથી કલ્યાણ થવાનું કાય રે છે કલ્યાણ કુણ રે અજ ઈશ થી શ્રેય ન થાય રે ત્યારે બીજા થી કેમ કહેવાય રે
અજ ઈશ થી શ્રેય ન થાય રે ત્યારે બીજા થી કેમ કહેવાય રે
ત્યારે બીજા થી કેમ કહેવાય રે મારા પૂજોય જો ભજો સાચું રે પણ કલ્યાણ થવાનું કાચું રે
મારા પૂજોય જો ભજો સાચું રે પણ કલ્યાણ થવાનું કાચું
રે મારા પૂજોય જો ભજો સાચું રે પણ કલ્યાણ થવાનું કાચું રે
સ્વામી કે સેવા કરો ભગવાન મળે નહીં ભગવાનના સાચા સંત મળે નહીં ત્યાં સુધી કલ્યાણ કોઈને મળે નહીં કે કોઈ સૂર્ય ઉપાસે છે કોઈ ચંદ્ર ઉપાસે કોઈ શેષ કોઈ સુર કોઈ સુરપતિ આ કોઈ આત્યંતિક મોક્ષ નથી આપતા કે છે ભગવાન કા ભગવાન પુરુષોત્તમના સાધુ માટે કલ્યાણકારી એ બે સાંભળ્યા એક હરિ કે હરિના મળ્યા સાચી વાત તું માનજે સહી એ બેહુ વિના મોક્ષ નહીં કે છે જે જે કલ્યાણ સારું આ જગતમાં કરવામાં આવે છે પણ ભગવાનને ભગવાનના સાધુ મળ્યા વગર કલ્યાણમાં ઉધારો છે શુદ્ધ મને પરોક્ષ કોઈક સેવશે તો કોઈક કાળે ફળ લેશે કદાચ કોઈ શુદ્ધ મનથી પરોક્ષ સેવશે તો ક્યારેક એને પરોક્ષમાંથી પ્રભુ પ્રગટ થઈ જશે મળશે મિથ્યા મેને જવાની નથી પણ ઉપાસના ભગવાનની હોવી જોઈએ મોક્ષ સારું બાકી બીજા દેવ દેવીઓ તમને દીકરા આપે ધન આપે સંપત્તિ આપે કલ્યાણ દેવાની કોઈ શક્તિ નથી ત્યાં એ પ્રભુ પાસે નથી રહેતા ઐશ્વર્ય આરતી હોય ને ભગવાન આગળથી થોડીક શક્તિ ઐશ્વર્ય પ્રતાપ માની અને પોતે પૂજાય મનાય છે લોકોના કામ કરે છે મોક્ષ ગતિ એને નથી
એને નથી એ બીજાને શું આપશે સ્પષ્ટ ભાષામાં. તે પણ જયારે પ્રગટ હરિ હશે તે દિવસે જેને પરોક્ષ ભગવાનને ભજ્યા હશે એનું ફળ એને મળશે. ભગવાન પ્રગટ થશે તેથી એનું કલ્યાણ થશે એમ સમજવું. પણ ભગવાન વિના, ભગવાનના સંબંધ વિના આદિ અંતને મધ્ય કોઈનું કલ્યાણ થતું નથી. મોટા દેવથી મુક્તિ ન થાય તો મનુષ્યથી મુક્તિ કેમ કહેવાય? જેને અજ્ઞાને લીધા છે આવરી મેલા પંચ વિષય વશ કરી કામ ક્રોધ ને લોભના ભર્યા એથી કહો કોણ જન તર્યા ઓગાડો. પિંડ પોષવા સારું પ્રપંચ સજ્જ કરી રાખ્યા સર્વે સંચ, તેણે કરી આ જીવ જલાય એવા શીખી લીધા છે ઉપાય કે છે. ભણ્યા શાસ્ત્ર તે સારવા અર્થ, ઘણું ડાયા લેવા ગૌરી ને ગર્થ. સમજાણું? શાસ્ત્ર ભણ્યા પંડિત થયા, પુરાણી થયા, મોટા ભેખ થયા, આચાર્ય થયા, ગુરુ થયા, અડબંગ બધું હાંકી મેલ્યું જેમ ફાવે એમ. પણ ડાયા બે વાતમાં, ગૌરી ને ગર્થ. ગૌરી એટલે સ્ત્રી, ગર્થ એટલે પૈસા. આ બે વાત કેમ લોકો આગળથી છીનવી લેવી, કેમ કઢાવી લેવી? આ બે નો ઉપયોગ આપણે કેમ કરવો? આ બે આપણા કામમાં કઈ રીતે આવીએ? આમાં ડાય આમ કલ્યાણ કરે કો જોઈ. એને પામવા પ્રપંચ તણારે, બાંધ્યા મત પંથ જગે ઘણારે. આ બે વસ્તુ મેળવવા હારું કેટલા ટીખળ કરવા પડ્યા એને, કેટલું કરવું પડ્યું, હાંકી મેલ્યું કેટલું. એને પણ ઓળખી લેવા હોય કંઈક ભજ્યા તજ્યા જેવા, કે ઓળખવા કોઈક રાખ્યા જેવા, કોઈને છોડ્યા જેવા. નોય સર્વે કલ્યાણકારી વાત એ પણ જોવી વિચારી, માટે મત પંથ માહી મળી રખે જાતા જ્યાં ત્યાં ભળી. કે આડાવાળા ભળે ન જતા વિચાર કરજો. કે છે નથી કોઈ કલ્યાણ કરનાર પ્રભુ પ્રગટ વિના નિર્ધાર, દેવ સેવામાં પણ રહ્યો સંશય ત્યારે બીજે કલ્યાણ કેમ હશે? દેવ સેવામાં સંશય છે. ભગવાન પ્રગટ મળે તેથી ઉદ્ધાર થાય છે, પરોક્ષને ભજે પણ કલ્યાણનું નક્કી નથી થતું. જેથી પ્રગટ મળે તેથી કલ્યાણ થાય છે, તો બીજા શું કલ્યાણ કરી દેવાના છે? જોગી જંગમ ભેગ સંન્યાસી આંબળો, દત્ત દિગંબર વનવાસી, જટા શ્વેત પટા વાળ કટા, કંથર ભરથર કાન ફટા, જંદા તાતાંબર રાખી, ભક્ત પંડિત કહે મુખે ભાંકી. આ બધા નામ લે છે. એહ વિના બીજા બહુ ગુરુ, તેમાં માયનું છે કલ્યાણ ખરું. સ્વામી કે છે તેને કોણ કરે આજ ખોટા, પણ દેવથી એ નહીં મોટા. દેવથી કલ્યાણ ન થાય, આ બધા લઈ મંડ્યા. કઈ રીતે જીવનના કલ્યાણ કરશે? કે સમજો, ભગવાન મળે તેથી મોક્ષ થાય. આવી વાત કોઈ લખી નથી ગયા, આ સ્વામીના કામ છે. બધા પાછા કહેશે કે કેવા કોને જવું?
કોણ સમજે આવા તનો મર્મ રે, સવે સત્ય માન્યો નિજ ધર્મ રે.
કોણ સમજે તનો મર્મ રે, સવે સત્ય માન્યો નિજ ધર્મ રે.
એ લૂટી આંધળે બેરે બજાર રે, તેનો કોઈ ન કર્યો વિચાર રે.
લોટે આધાર બજાર રે, તેનો કોઈ ન કર્યો વિચાર રે.
જોજો પ્રભુ ઘેરે કામ મોટું રે, થયા કલ્યાણકારી ગુરુ ખોટું રે.
જોજો પ્રભુ ઘેરે કામ મોટું રે, થયા કલ્યાણકારી ગુરુ ખોટું રે.
ગુરુ ને ગુરુ ના શિષ રે, તેહ ઉપર કરે હરી રીશ રે.
તેહ ગુરુ ને ગુરુ ના શિષ રે, તેહ ઉપર કરે હરી રીશ રે.
એ કહે જુઓ અજ્ઞાની જન રે, સહી વાત સમજા છે મન રે.
કહે જો અજ્ઞાની જન રે, સહી વાત સમજા છે મન રે.
નથી ખબર કોઈ ખરી રે, થયા ગુરુ વરુ કહે હરી રે.
જેને નથી ખબર કોઈ ખરી રે, થયા ગુરુ વરુ કહે હરી રે.
એ વાત સર્વે મન જો સાચી રે, માટે રખે રહેતા એમાં રાચી રે.
માટે સર્વે મન જો સાચી રે, માટે રખે રહેતા એમાં રાચી રે.
જેને કાંઈ ખબર પડતી નથી એ થયા ગુરુ કે છે. ભગવાન એને વરુ માને છે. વરુમાં સમજણ પડે તમને? વરુ એ નામનું પ્રાણી આવે છે, એ જીવડાને મારી નાખે, સસલા શિયાળીઓને પકડીને ખાઈ જાય, એનું નામ વરુ. લોકો કે ગુરુ, પણ હકીકતમાં ભગવાન એને વરુ માને છે. જે હાથે હોય એનો નાસ્તો કરે, એનું ઠેકાણે પાડી દે. સ્વામી કે હવે કહેવા જેવું કઈ રહ્યું નથી.
જે જે કહેવાનું હતું તે કહ્યું રે,
નથી કેડે કેવા કઈ રહ્યો રે સુજન રે
જય જય પૂછા હતા તે પ્રશ્ન રે તે કયા મેં જીજ્ઞા સુજન રે
એ જે કોઈ સાંભળી સમજશે સમૂરે તેને ટળશે વિકટ સમૂરે
જે કોઈ સાંભળે સમજશે સમૂરે તેને ટળશે વિકટ સમૂરે
કયું જે જે પૂછું તે તે કથી રે જે મેં કહ્યું તેમાં જૂઠું નથી રે
કયું જે જે પૂછ્યું તે તે કહી રે જે મેં કહ્યું તેમાં જૂઠું નથી રે
સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે સમજે લખ્યું છે સંત શિયાણે રે
સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે સમજે લખ્યું છે સંત શિયાણે રે
સુણી અનઘ પામશે આનંદ રે નિશ્ચય કે નિષ્કુળ આનંદ રે છેલ્લે સ્વામી એટલી ચોખવટ કરી નાખી કે આ વાત જેને ન ગમે એ સાચો મુમુક્ષુ નથી સાચી વાત શાસ્ત્ર પુરાણમાં છે સમજી લેજો સાચા સાધુએ લખી છે અને જે આ વાત માનશે તેને માથેથી સંકટ જશે સુખ થશે અને પાપીને અઘોરીને જેને આવા ડોળ ગમે છે આવા ડોળ જે કરે છે આવા ડોળના જે ભાગીદાર છે એને આ વાત ગમવાની નથી સુણી અનઘ પામશે આનંદ જે નિષ્પાપી છે સાચા છે એને આનંદ થશે બીજાને આનંદ થવા નથી એ ચોખવટ કરી વાળી નિશ્ચય કે એમ નિષ્કુળા નંદરે તો અત્યારની કથા અત્યારે પૂરી થાય છે સહજાનંદ સ્વામી.